अधर्म सर्गो उत्खननस्य कर्ता धर्मान्वयस्याधिक पुष्टिकर्ता सप्रियता में खिल पाप हर्ता हरे स्वभक्ते सह दुखर्ता। बोलो स्वामी नारायण भगवान ने श्री हरि कृष्ण महाराज श्री घनश्याम महाराज श्री राधाय रमण देवनी। सद्गुरुवर्य सच्चिदानंद स्वामी ने तो ડાકલા કઈ કરી ન હોય ગયા, તમને લાગે છે તમે કઈ કરી હગે? મોજમાં રહેજો, મહારાજ મળ્યા એ મોજમાં રહેજો, જોજો રંક નહીં થઈ જતા, રંક નહીં થઈ જતા। દુનિયામાં કોઈની તાકાત નથી જેને ભગવાન શ્રીહરિ ઓળખાય એને દબાવી શકે, દેવ દેવી તો ન દબાવી શકે, કામ ક્રોધ લોભાદિક અંત શત્રુ ન દબાવી શકે જેને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ જાય। માટે મસ્તીમાં રહીને ભગવાનના ભક્તો ખૂબ ભજન કરજો। પૂજ્ય પૂર્ણસ્વામીએ અતિ અદ્ભુત રીતે આપણને સચ્ચિદાનંદ સ્વામીના આખ્યાન સંભળાયું। અમે આમાં પહેલાં કોઈ ભૂવા હતા ખરા? પૂછી આંગળી કરો તો હોય તો કોક કોઈ હતા નથી? કોઈ છે? કોઈ નહીં ને? હોય તો બોલી ન હગે આમાં, કાંઈ હાલે નહીં ને કાંઈ ભૂવાનું એટલે। આવો આજે આપણે હવે ફરીને સાંભળીએ ગોપાળાનંદ સ્વામીની વાતો। કાલ આપણે કેટલી વાતો વાંચી હતી ખબર છે? 35। છેલ્લી વાત શું હતી કોઈને યાદ રહ્યું? બહુ છેલ્લી અદભુત વાત હતી, કયો કિશોરભાઈ? હે ઓકે, દુબઈથી સ્પેશિયલ શિબિરમાં આવ્યા સાર્થક। સ્વામી કે આ દેહમાં અભિનિવેશ છે? સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી આ દેહમાં અભિનિવેશ છે, પંચવિશીમાં અભિનિવેશ છે, ભગવાનમાં પણ અભિનિવેશ છે, ભગવાનમાં અભિનિવેશના કરાવનારા સંત છે, એ સંતમાં કેમ અભિનિવેશ નહીં થતો હોય? ત્યારે સ્વામી કહે સંતમાં અભિનિવેશ નથી અને ભગવાનમાં અભિનિવેશ નથી, આ બાજુ નથી ઓલી બાજુ નથી। અભિનિવેશ માને પ્રીતિ, આત્મબુદ્ધિ, હેત, એ શબ્દને કાલ આપણે થોડું વિવરણ કર્યું હતું, કેમ થયું આ પડી હતી કમાણે સાહેબ, કે નથી પડી તમને? હે બધું અમારે કહેવાનું, તમને કંઈ યાદ નહીં રાખવાનું? બહુ મહત્વનો પોઈન્ટ હતો। દેહમાં અભિનિવેશ એટલે દેહમાં આત્મબુદ્ધિ થાય છે, હેત થાય છે, પંચ વિષયમાં પ્રીતિ બંધાય છે અને ભગવાનમાં અભિનિવેશ થાય છે, તો ભગવાનમાં અભિનિવેશ કરાવનારા સંતમાં અભિનિવેશ કેમ નથી? ત્યારે સ્વામી જો કે ઉપલક એવું દેખાય છે અને તમે જો સીધી સીધી વાત લો ને તો હૃદયે તમારો હચમચી ઉઠે। ગોપાળાનંદ સ્વામી એમ કહે કોઈને આણી કોઈ કોઈને અભિનિવેશ નથી ભગવાનમાં, સંતમાં નથી એમ ભગવાનમાં નથી, એણી કોરી હોય તો ઠીક, પછી કે એણી કોરી નથી। આણીકોર અને એણીકોરનો અર્થ પહેલાં તો, આણીકોર એટલે વડતાલ દેશમાં કોઈને નથી, અમદાવાદ દેશમાં કોઈને નથી, બરાબર સમજો? પ્રશ્ન એટલો ઉપસ્થિત થાય, ગોપાળાનંદ સ્વામી એમ કહે ભગવાનમાં, અત્યારની વાત નથી તે વખતની, ગોપાળાનંદ સ્વામી એમ કે આણીકોરે વડતાલ દેશમાં ભગવાન સ્વામિનારાયણે કોઈને પીતી નથી અને અમદાવાદ દેશમાં નથી, એ કઈ બને? સચ્ચિદાનંદ સ્વામી વાત હમણાં આપણે સાંભળી પ્રેમની મૂર્તિ, એટલે પ્રશ્ન ઉપસ્થિત થાય તો ભાઈ સ્વામી આમ કેમ કીધું? પણ ભક્તો સ્વામીનો કહેવાનો મતલબ એવો છે, ભગવાન શ્રી હરિના સમકાલીનમાં તો હજારો લાખો એવા સંતો ભક્તો હતા જેને ભગવાનમાં અઢળક અભિનિવેશ હતો, હજારો લાખો એવા ભક્તો હતા જે મહારાજ વિના રહી ન શકે. મહારાજ આ લોકમાંથી વિદાય લઈ દેહ પડી જાય અને પ્રેમનો તો કેમ કહી શકાય. પણ સ્વામીનો કહેવાનો મતલબ એવો થાય છે કે જેને ભગવાનના સંતમાં અભિનિવેશ નથી, માને ભગવાનના સંતમાં પ્રીતિ નથી, ભગવાનના આચાર્યમાં પ્રીતિ નથી, ભગવાનના ભક્તમાં પ્રીતિ નથી. સ્વામી કે એક તો દેખાડો એને ભગવાનમાં પ્રીતિ હોય. સ્વામી કે આખા વડતાલ દેશમાં મેં જોઈ લીધું જેને ભગવાનના આચાર્યમાં હેત નથી, ભગવાનના સાધુમાં હેત નથી, ભગવાનના ભક્તમાં હેત નથી, એક એવો નથી એને ભગવાનમાં હેત હોય. આણી કોઈ નથી ને ઓલી કોઈ નથી, અમદાવાદ દેશમાં એવો નથી કોઈ કે જેને આચાર્ય મહારાજ સંતોને ભક્તોમાં હેત ન હોય ને ભગવાનમાં હેત હોય. અને સ્વામી કહે જોજો છેતરાતા નહીં, કોઈ તમને એમ કહે આપણે આચાર્યને હારે લવા દેવા નહીં, સંતની હારે નહીં, આપણે ભક્તની હારે નહીં, આપણે એમાં કોઈમાં પ્રીતિ નથી, આપણે એકલા ભગવાનમાં પ્રીતિ છે. સ્વામી કહે દંભીન પાખંડી સમજ્યો, હોય જ નહીં કોઈ કાળે. જેને આચાર્યમાં અભિનિવેશ થાય, જેને સંતમાં અભિનિવેશ થાય, જેને ભક્તમાં અભિનિવેશ થાય, એને ભગવાનમાં અભિનિવેશ થાય. એવી અદ્ભુત વાત કાલે આપણે છેલ્લી વાંચી હતી. હવે 36મી વાત, અને અભિનિવેશ થયો કેમ જણાય? પ્રીતિ બંધાણી આત્મબુદ્ધિ થઈ કેમ ખબર પડે? તેનો ઉત્તર જે શ્રી હરિજી તથા સત્પુરુષ તે હજારોનો વ્યવહાર ધૂળમાં ભેળવી દે તો પણ રાજી રહેવાય, લગારે પણ ભાવ ફરે નહીં ત્યારે દ્રઢ અભિનિવેશ થયો કહેવાય. ભગવાન શ્રી હરિજી, યાદ રાખજો શ્રી હરિજી, સર્વમંગલ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ શ્રી હરિજી, એ શબ્દ તમને એમ સામાન્ય લાગે પણ એ કાંઈ એ જેમ તેમને થયો. જી 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 હા જી હા જી હા જી હા, ભલામણ એક સામાન્ય માણસનો શેઠ હોય તેમ કે જી હા, આમ કહો જી હા જી હા, એટલે ભલામણ એની જી હા ને એની જી હા નહીં, હે આ બધાને આગળ જી હા જી હા જી હા કરવાનું શીખજો. ભગવાનના ભક્તથી જી હા કરવાનું શીખજો, સમજાય છે? ભગવાનના ભક્ત પાસે જી હા કરી શકે ને એ સંતની પાસે આચાર્ય મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ પાસે કરી શકે. ભગવાનના ભક્તનો જેને મહાત્મય ન હોય, જેને સંતનું મહાત્મ્ય ન હોય, જેને આચાર્ય મારનું મહાત્મ્ય ન હોય, એને આનો મહિમા કોઈ દી ન સમજાય. એનો મહિમા સમજાય, એને આનો મહિમા સમજાય, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ આગળ જવાય છે. બહુ અદ્ભુત વાત સ્વામી કે અભિનિવેશ થયો કેમ જણાય? તો ભગવાન શ્રી હરિજી અને સત્પુરુષ લાખો રૂપિયાના વ્યવહારને ધૂળમાં મેળાવી દે, ધૂળમાં મેળાવી દે તો એ સંકલ્પ ન ઉઠે, ત્યારે એને અભિનિવેશ માને પ્રીતિ થઈ કહેવાય. લાખો રૂપિયાના વ્યવહારને ધૂળમાં મેળાવી દે, સંકલ્પ ન ઉઠે. અર્જુન શ્રી દરબાર હતા, પ્રસિદ્ધ વાત છે ને, મહાપુરુષ દાસ સ્વામી બહુ સારા ભગત, પોલીસ ઓફિસર હતા. એક દાડો કોઈ ચોર પકડાણો અને એક ખોટી મરાઈ ગઈ અને ઓલાના મોઢામાં સ્વામિનારાયણ શબ્દ નીકળ્યો. અર્જુનશ્રી દરબાર એટલે ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત અને મહાપુરુષ દાસ સ્વામી જેવા સંતને સેવેલા એકદમ સ્તબ્ધ. તું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છો? હા છું ને. તું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત ને તે ચોરી કરી? સાહેબ મેં ચોરી નથી કરી, મને ખોટો પકડ્યો છે. અને અર્જુનસિંહ દરબારના હૃદયમાં રોમે રોમ દુઃખ વ્યાપી ગયો. આ નોકરીએ મને ભગવાનના ભક્તનો અપરાધ કરાયો, આપ જોડી માફી માગી, મારી ભૂલ થઈ. એ સેકન્ડે પોતાની નોકરીનું રાજીનામું લખી આપ્યું, ન જોઈ મારે નોકરી, જે નોકરી મને ભગવાનના ભક્તનો દ્રોહ કરાવે આને મારાનો મહિમા સમજાણો કહેવાય. આવ્યા સીધા જેતપુરની અંદર, મહાપુરુષ દાસ સ્વામી સાથે ખૂબ હેત, અતિશય હેત. અને આવીને સ્વામીને કહે, સ્વામી મેં નોકરીમાં રાજીનામું લખી દીધું. સ્વામી કહે કેમ? તો કે જે નોકરી મને ભગવાન શ્રીહરિના ભક્તનો દ્રોહ કરાવે એવી નોકરી મને ન ખપે, એમ કે આખી વિગત કીધી. સ્વામી કહે વાંધો નહીં, કરો વેપાર, જાઓ, પણ જોજો મેં જે દી કહીને તે બંધ કરજો. ભલે સ્વામી. અને સ્વામીના આશીર્વાદથી ધંધો શરૂ કર્યો, ખૂબ સફળ, ખૂબ સફળ. એ વખતે 4 બજેની એટલે ઘોડાગાડી, અને પછી તો ગાડીઓ શરૂઆતમાં નીકળી. 4-wheel ગાડી આજથી 60 વર્ષ પહેલાં લીધેલી. સ્ટેટવાળા નહોતા લઈ શકતા ત્યારે અર્જુનસિંહ પાસે દરબાર પાસે 4-wheel ગાડી. એકવાર ગુમાસ્તા 5-10 ને નોકરોને આવ્યા જેતપુર દર્શન કરવા. સ્વામીને દંડવટ કર્યા, અને દંડવટ કરી જો આ પ્રથા છે. એટલી મોટી હસ્તી સ્વામીને દંડવટ કર્યા. દંડવટ કરીને સ્વામીને આગળ હાથ જોડીને કે સ્વામી દર્શન કરવા આવ્યો. સ્વામી કે અર્જુનસિંહ ક્યાં હું તે વ્યવહારમાં મથમથ કરવાનું છે. અને એ જ ઘડીએ, એ જ સેકન્ડે કરોડો રૂપિયાનો વહીવટ ત્યાં ત્યાં. ગુમાસ્તાઓને કીધું બધા ઓર્ડર કેન્સલ કરી નાખો, લેવાના કેન્સલ, દેવાના કેન્સલ, હું પેઢીએ ધક્કો નહીં ખાઉં. મેનેજરને કહેવડાવી દીધું એને તમે હંકેલી લો. આ નામ અભિનિવેશ કહેવાય, સમજાય? આ નામ અભિનિવેશ. લાખોના વહીવટને કદાચ ધૂળમાં મેળાવી દે, સંકલ્પ ન ઉઠે. ને તો ન થાય, સ્વામી તો કે મારે આ લાખો કરોડો રૂપિયાનો વ્યવહાર, એ સાધુનું વ્યવહારની ખબર પડે. એટલે જો ને હરિનારાયણ દાસ સ્વામી પાસે કોઈ નહોતા મૂળ દેશમાં, હરિભગત સ્વામી આ પાદરડાના ખેતરમાં શું આવું ઘણી ફેર તમે છે ને ખાલી પૂછવા ખતર પૂછતા હો, નામ પડાવવા આવ્યા. પછી એમ કે સ્વામી આ મારા દીકરાને શું નામ પાડીએ. અમારે આવ્યા એક જણા, પછી આમ મેં રાશિ જોઈને પછી મેં કીધું આમાં સ છે ને એક ગામ કહો સરજુદાસ રાખો. મેં કીધું મારું પરસેદિન નામ. મને કહે પણ અમે આખા ઘરના લોકોએ નક્કી કર્યું છે આ નામ સાગર રાખવું છે કે તાય હું દાટી હતી એનું સાગર જ રાખવું અત્યારે. સ્વામીને કહે સ્વામી આ પાદરના ખેતરમાં શું વાવું. સ્વામી કહે એમાં છે ને માળા ફેરીને સ્વામી બરાબર જાય ગયેલા. સ્વામી કે એમાં ઝાર વાવી દે છે ને. ઘેરે આવ્યો વિચારો મળ્યો, ઓહો પાડાના કાંધ જેવી જમીન, એમાં ઝાર કેમ વવાય, એમાં તો કપાસ થાય, મગફળી થાય. પૂછ્યું ખરું, કર્યું નહીં. તો એવા ઘણા ભક્તો હોય, સમજણું, પોતાના કાંઈ ફેરફાર કરવો હોય ને, પણ કેમ કરવો હોય ખબર, પોતાની રીતે કરવો હોય. એટલે પછી કોઈ સંતને પૂછે કે સ્વામી એનું આમ કરું. સ્વામી એમાં રજાસુલાપણું હોય ને ત્યારે અમારે બધો વ્યવહાર બહુ ને એમ એકલા છીએ તો કદાચ ન પાડીને એક ઉપવાસ કરીને કે હાલે ખરા ખરા સંતો એમ કે ન હાલે. એને મૂકે પડતા બીજાને પૂછે સ્વામી હાલે, બીજા કે ન હાલે, ત્રીજાને પકડે એ પૂછે, એને પૂછે દી પ્યા ન હાલે, ચોથાને પકડે, કોક તો મળી જ જાય, વાંધો નહીં. અને પછી પકડી લઈ, પછી કોઈ કે ભલામણે ઉપવાસ ન હાલે, હવે બોલમાં બોલમાં સ્વામીને પૂછ્યું, સ્વામી કીધું એટલે કરવું. કારણ કે આમે મારા આશ્રિત પાકા તો હોય જ, શું કહો હાણિયા કાણિયા ત્રીજા ભૂગા ન કાઢે. પણ ભગવાનના ભક્તો યાદ રાખજો, બુદ્ધિનો ઉપયોગ તમારા ધંધામાં કરજો, બિઝનેસમાં કરજો. મોક્ષમાં બુદ્ધિનો ઉપયોગ નહીં કરતા, મોક્ષમાં હૃદયનો ઉપયોગ કરજો, હૃદયનો ઉપયોગ, બુદ્ધિનો નહીં. બુદ્ધિનો ઉપયોગ કરનારો રહી જવાનો. સ્વામીને કહે સ્વામી શું વાવું. સ્વામી કે જુવાર ઘેરે ગયો, હમણાં વિચાર કર્યો, સ્વામી તો ભજન કરી જાણે, એને વ્યવહારમાં શું ખબર પડે, આમાં તો કપાસ થાય. અને કપાસ વાયો, બોલો. આડોશી પાડોશીના બધાને ખબર પડી કે હરિનારાયણ દાસ સ્વામી કીધું છે, હરિભગત નહોતા કેલા આમાં જુવાર વાવજો. એની પાછળ કંઈક રહસ્ય છે. આડોશી પાડોશીના બધાએ જુવાર વાવી અને આને કપાસ વાવ્યો. તિલક ચાંદલાવાળાએ શું વાવ્યું, કપાસ. તિલક ચાંદલા વગેરેને શું વાવ્યું, જુવાર. આમાં હરિભગત કોણ? અને જેવા તેવા 2 વરસાદ થયા તો જુવાર થઈ ગઈ, કપાસ તો ન થયો, હાઠિયું ન થઈ. એમ સ્વામી કે લાખોના વ્યવહારને ધૂળમાં મેળાવી દે તો પણ સંશય ન થાય, ત્યારે અભિનિવેશ થયો જાણવો. મહારાજ કે સત્પુરુષ એવા શબ્દ મૂક્યો, લાખોનો વ્યવહાર. ને લગાર પણ ભાવ ફરે નહીં ત્યારે દ્રઢ અભિનિવેશ થયો કહેવાય. ને રજોગુણ તમોગુણ ને સત્વગુણ ને નિર્ગુણ વ્યવહાર સમજે તો અભિનિવેશ અતિ પક્વ થાય. અભિનિવેશ થાય ક્યારે? બહુ સરસ બતાવે. જોજો સ્વામી કે રજોગુણ તમોગુણ ને સતોગુણ ને નિર્ગુણ વ્યવહાર સમજે તો અભિનિવેશ અતિ પક્વ થાય. ભગવાન આ પૃથ્વી પર હોય કે કોઈ સત્પુરુષ હોય, એ જે વ્યવહાર કરતા હોય એમાં ક્યારેક રજોગુણ દેખાય. હમણાં એટલે છાતી પર નત બેસી ગયા મહારાજ, 500 રૂપિયા આપ, એ તો વળી શું કે પછી કાર્યક્રમ બદલ્યો ને તો લઈ હોય તેને લઈ તો અને હાલતાય થઈ જાય. બોલો કાંઈ બીજું કાંઈ ન કરે, હાલતાય થઈ જાય. અને એ વખતે આપણે હારે હોય તો એમ લાગે ઓહો મહારાજ, અને આ રજોગુણ ઓલા રૂપિયા લઈ લીધા. બાળમુકુંદા સમજો ને એક ગામડામાં ગયેલા, સ્વામી તો મહાવૈરાગી સંત, એક હરિભગત કોઈ સમૃદ્ધ હરિભગત, એને 200 રૂપિયા સ્વામી પધરણમાં મૂક્યા. આમ તો સ્વામી 2 રૂપિયા 5 રૂપિયા હોય તોય પધરણ મૂકે તો એને પહોંચ આપી દેતા હોય વગેરે વગેરે કરતા, પણ એ 200 રૂપિયા મૂક્યા ત્યાં સ્વામીને પાર્ષદને કે આ 200 રૂપિયા લઈને મારી પૂજા મૂકી દેતો. આ રજોગુણી વ્યવહાર. કેવો વ્યવહાર? રજોગુણી. એને સત્વગુણી સમજ, નિર્ગુણ સમજવો. એ વ્યવહાર નિર્ગુણ સમજવો માને આવો વ્યવહાર કર્યા પછી પણ એ નિર્બાધ જ હોય એમાં, અનંત આત્માનું શ્રેય હોય એમાં સમજવું, એમનામ નિર્ગુણ વ્યવહાર સમજાય કહેવાય. તે એટલે પાર્ષદે મૂકી દીધા પૂજામાં, પણ આમ આમ થવા મળ્યું. આ હું આમ તો બેઠા હોય, એકલા બેઠા હોય તો એમ કે આપણે એક પાય કોઈ જિંદગીમાં રાખીને 200 રૂપિયાની પહોંચે અને 200 પૂજામાં. હરિભક્તો જોકે આત્મબુદ્ધિવાળા અભિનિવેશવાળા હતા, એને કાંઈ સંકલ્પ નથી થયો, સ્વામીજીએ કર્યું બરાબર, પણ અમુક અમુકને સંકલ્પ મળ્યો થવા. જેને સંકલ્પ થતો બે ત્રણ જણાને સ્વામી કે અહીંથી બાજુના ગામમાં જ આપણે જાઉં ગાડું જોડાવીને, તે તમે ગાડું જોડો. એને ગાડું જોડાવીને પછી ગામમાં ગયા. હરિભક્તો સ્વામી આવ્યા, ભેગા થયા અને પછી થોડોક સત્સંગ થયો. સ્વામી કે આ ગામમાં 7-8 હરિભક્તો છે, તે મંદિર કરો ને, મંદિર વિશે ભજન થાય. ત્યારે પહેલાં ભગત કહે, પણ સ્વામી અમારા ગામમાં વ્યવસ્થા નથી, એટલે બધા સામાન્ય સ્થિતિ છે અને મોંઘવારી પ્રમાણે મંદિર કરવું કઠણ છે. એ તો ગમે હોય ત્યારે મોંઘવારી જ લાગે. સ્વામી કે કેટલો ખર્ચો થાય? તો કે લગભગ 400 રૂપિયા નવું મંદિર કરી થાય. સ્વામી કે તમારથી કાંઈ ન થાય? તો કે 200 કરી દી. કેટલા કરી દી? 200 રૂપિયા કરી દી. ત્યારે સ્વામી એટલે પાર્ષદની કોઈ પૂજામાં 200 રૂપિયા છે ને એ લાવ્યો, તો કે આને આપી દે. એ ઘટના તો ઘટી પણ ક્યારે? એન્ડમાં. પણ એ ક્રિયા જ્યારે થઈ ત્યારે પણ એમ થાય કે જે કરતા હશે એમાં ક્યારે સંશય ન થાય, ત્યારે અભિનિવેશ થયો કહેવાય. રજોગુણી ક્રિયા. તમોગુણી ક્રિયા હોય તોય પણ નિર્ગુણ સમજે. એટલે બટ્ટા જટી બોલાય ખબડ મતારા ને ભૂકા કાઢવી નાખી, તમોગુણી ક્રિયા. શું કહેવાય? એ તમોગુણી ક્રિયામાં પણ ભગવાનની પ્રત્યે એક સંશય ન ઉઠે ત્યારે શું કહેવાય? અને નિર્ગુણ ક્રિયા. એવું નથી કરે, લોટમ લીલાની વાત કરી. એવી લોટમ લીલા ભાળ્યા પછી એમ થાય કે નહીં આ તો અનંત જીવાત્માના શ્રેયકર છે, એ તો દેહનો ભાવ છે, એમાં કાંઈ હોય જ નહીં, તો મહાન વિરલ સંત. એનું નામ નિર્ગુણ ક્રિયા. અને સત્વગુણી વાત હું તે ખબર, પ્રશ્ન હું યાદ રહ્યો તમને. રજોગુણી તમોગુણી સાત્વિક ક્રિયાને જોયા પછી પણ નિર્ગુણ સમજાય ત્યારે એને અભિનિવેશ થયો જાણવો. સાત્વિક દાખલા તરીકે મારા આણંદમાં નીકળ્યા, ઓલા ધૂળ નાખીને ગાળો દીધી તો મહારાજ કાંઈ બોલ્યા જ નહીં, એક સંકલ્પ નહીં બોલો. ઓલો ખાલી એમ કે પરચો દેખાડો ત્યાં છાતી પર બેસી ગયા. અને ઓલા ગાળો દીધી ધૂળ ફેંકી તો સામુંય નો જ કાંઈ નહીં. ઓલા હરિભક્તો તલવાર મેળ્યા ખેંચવા તોય કે નહીં, હો ખબરદાર મારા તલવાર ન ખેંચવા દે તો કાંઈ નહીં. જોબણ વડતાલો કે મહારાજ ખાલી મને મારી યાદ અપાવી દે, હું જોબણ વડતાલો છું. મહારાજ કે એક શબ્દ બોલો તો વચનદ્રોહી ને ગુરુદ્રોહી. અને પછી પણ મહારાજની પ્રત્યે એક સંકલ્પ ન થાય, ન તો લાગે આ ડરપોક લાગે, સમજાય? એક સંકલ્પ ન ઉઠે ત્યારે ભગવાનની સાત્વિક ક્રિયાને નિર્ગુણ સમજ્યો કહેવાય. અને એમ સમજે માની ત્રણેય ક્રિયામાં હારે હોય, છાતી ઉપર બેસી જાય ત્યારે હારે હોય, ખબડ મતારા જોને વેતરાઈ નાખે ત્યારે હારે હોય, અને ઓલા ગાળો દે અને તો મૂંગે મોઢે હાલો જાય અને તો હારે હોય, અને પછી સમજાય આ પુરુષોત્તમ નારાયણ વિના એની મરજી વિના સુકું પાંદડું ન તૂટે. અનંત કરોડો બ્રહ્માંડના કરતા હરતા અને પાલન કરનારા આ જ છે. જ્યાં પણ સામર્થ્ય દેખાય એ મને મળ્યા મહારાજ ભગવાન સ્વામિનારાયણ, એ વતે છે. આ ત્રણેય ક્રિયા જોયા પછી ત્યારે નિર્ગુણ વ્યવહાર સમજો કહેવાય, અંત્યારે મહારાજ કે અને અભિનિવેશ થયો કહેવાય. અદભુત મહારાજ બતાવે છે. મહારાજ કહે, સ્વામી કહે છે, ને રજોગુણ તમોગુણ ને સત્વગુણ ને નિર્ગુણ વ્યવહાર સમજે તો અભિનિવેશ અતિ પક્વ થાય, ને વાર્તા સાંભળે છે તો પણ વર્તમાન વિશે મેળવતા આવડતું નથી. વાર્તા સાંભળે છે પણ વર્તમાન વિશે મેળવતા આવડતું નથી. શું કામ નથી આવડતું? તો કે અભિનિવેશની વાત સાંભળે છે પણ અભિનિવેશ થતો નથી, એટલે વર્તતા આવડતું. જો અભિનિવેશ થઈ જાય તો વર્તતા આવડી શકે. પછી એને ગમે તે કાર્ય સિંધે એમાં સંશયને માગ રહે નહીં. જેમ પ્રથમ શાસ્ત્ર ભણ્યો હોય છે તો પણ બીજે મેળવતા આવડતો નથી તેમ છે એમ વાર્તા બહુ કરી. અભિનિવેશ થયા વિના યાદ રાખજો અંતર્ગત અભિપ્રાય સુધી પહોંચી ન શકે, અંતરનો રાજીપો પ્રાપ્ત ન કરી શકે. અને મુક્તિ છે ને યાદ રાખજો એકલા સાધનમાં નથી, અભિનિવેશમાં છે. મુક્તિ મોક્ષ અભિનિવેશમાં છે. કારણ કે રાજીપો કોણ પ્રાપ્ત કરી શકે? જેને અભિનિવેશ થાય. અભિનિવેશ આત્મબુદ્ધિ માને પ્રીતિ બંધાય. આપણને છે ને બીબડીનું દાંતણ દેખાય. શું દેખાય છે? બીબડીનું દાંતણ દેખાય. બીબડીનો અભિનિવેશ નથી દેખાતો. બીબડીનો અભિનિવેશ નથી દેખાતો. એણે વેતનું દાંતણ આપ્યું, આપણને દાંતણ દેખાય. એ વેતનું દાંતણ નહોતું આપ્યું, પણ યાદ રાખજો બીબડીનો એમાં જીવ જડાઈ ગયો હતો દાંતણને. અરે અમારા ખુદાને માટે છે. અને પોતાના કલેજા તુલ્ય એ વાવેલો દાંત બાવળ એટલો વહાલો હતો, એને કાપીને ધડ દેખાવાનો મહારાજ માટે આપી દીધો. પોતાનું સર્વસ્વ આપ્યું સમજો. અને ક્યારે અપાણું? સુરા ખાચરને કહે, સુરા ખાચર કહે કે આ તમે બાવળ આપો ને દાંતણ માટે, તો આ બાવળ સ્પષ્ટ કર્યું હતું, આ બાવળ તો મેં મારા ખુદા માટે વાવ્યો છે. આ બાવળ તો મેં મારા ખુદા માટે આવ્યો. સુરા ખાચર કે આ બાવળનું દાંતણ ખુદા માટે જ જોઈએ છીએ. વાત સમજો, એક વેતના દાંતણમાં કેમ મોક્ષ કરો મુક્તાન સમજારે? આ દાંતણ ખુદા માટે જ જોઈએ છીએ. એણે કાપ્યું એટલે એને હું નક્કી હું કરી નાખ્યું, નક્કી હું કરી નાખ્યું. સમજાય છે તમને વાત? આ ભગવાન સ્વામિનારાયણ એ ખુદા જ છે, આ ભગવાન છે. અને ભક્તો આપણે સામે કોઈ કાંઈ ભરે ખબર, આ ભગવાન છે પછી હેત કેવું થાય? હે એમ અધૂરાય રહે કાંઈ. અને પછી મારા ન મુક્તાન સમય કલ્યાણ ઉપર શું કહો તમે? હે અભિનિવેશમાં કલ્યાણ છે. અભિનિવેશમાં ભગવાનની પ્રીતિમાં કલ્યાણ છે. અને ભક્તો એવો અભિનિવેશ પરમાત્માની કોઈ પણ ક્રિયા, કોઈ પણ ક્રિયા નિર્ગુણ ભાવ પઠે ત્યારે અભિનિવેશ થાય, આત્મબુદ્ધિ થાય. સ્વામી કહે અભિનિવેશ થયા સિવાય વર્તી પણ શકાતું નથી. અભિનિવેશનો તો હારે હોય તો હું થઈ ગયેલો નહીં. એટલે અમારા ભગતનો આપ નથી કહેતા? બોલો, મહારાજ હારે જ ગયા હતા. મહારાજ હારે ફરનારો ભગત, અભિનિવેશમાં કચાશ, આત્મબુદ્ધિમાં કચાશ, પ્રીતિમાં કચાશ. પછી મહારાજ હાંજ પડે એક દુકાનમાં રોકાણ. પછી મહારાજ કહે અમારા ભગત ભૂખ બહુ લાગી છે, કાંઈ છે રૂપિયા બુપિયા તો ડાળી અડધા રૂપિયા લઈ આવો ને. મારણ કે મારા તમે પહેલાં કાંઈ વાત કરી નહીં, પહેલાં કીધો તો પૈસા પૈસા હારે લઈ લીધું, મારે હવે કાંઈ નથી કે. મહારાજ કહે તો કાંઈ નહીં, પાણી પીને હોઈ જાય, કાંઈ ન હોય શું કરું બીજું. અને પછી મહારાજને અમરા ભગત તો હોઈ ગયા. અને એક વાણિયાની દુકાનમાં ઉતરેલા અડધી રાતથી, અને વાણિયા ધીમે કરીને દુકાનનો દરવાજો ખોલ્યો, અંદર પ્રવેશ કર્યો અને કોટના ખેંચામાં હાથ નાખ્યો, અંદરથી 6 રૂપિયા કાઢ્યા. સોનાની મૂઠવાળી તલવાર ટીંગાઈ, તલવાર લઈ લીધી અને રૂપિયાને લઈ પટ્ટાના હડફામાં મૂક્યા, તલવારને લઈ અને કોઠલામાં નાખી અને પછી હુઈ ગયો. આ બાજુ સવારે મહારાજને અમરા ભગત જાગ્યા, નાહી ધોઈને તૈયાર થયા. પછી અમરા ભગત જ્યાં તલવાર લેવા ગયા ને તલવાર ન મળે, એટલે તલવાર ફાળ પડી ગયો, તલવાર લઈ ગયો એટલે બીજો હાથ ક્યાં ગયો છે? એનો કોટના ખીચામાં, અને કોટના ખીચામાં હાથ નાખ્યો ને એમાં 6 રૂપિયા ન મળે. અને આ ઘટના જોતાની સાથે મારણ કે મહારાજ ગજબ થઈ, મારી તલવાર કોઈ ચોરી ગયું, મારે કે તલવારે જતી બીજું કાંઈ હતું, મારા ની કે મારા તલવારે હતી અને 6 રૂપિયા હતા, મારે કે મૂર્ખના સરદાર તમને હું હમેશો, ભલા માણા મેં 1/2 રૂપિયો તારી પાસે માગ્યો અને તારી પાસે 6 રૂપિયા હતા, તું મને ભગવાન સમજતો હતો અને હું ભૂખ્યો હોઈ ગયો તો 1/2 રૂપિયોનો આપી ગયો, મારે કે મહારાજ ભૂલ થઈ ગઈ પણ કાંઈક દયા કરો, મહારાજ કે લાવી આપું પણ એમને એમ નહીં પાર્ટનરશીપ, 1/2 મને આપીને તો લાવી આપું, મારે કે મહારાજ મંજૂર પણ લાવી આપો, મહારાજ કેવો થઈ જાય વ્યવસ્થા, ચિંતા કરતો બેઠા એને હેઠો બેહ્યો, ત્યાં પેલો વાણિયો આવ્યો, બાણું ખોલ્યું, કેમ છો, આનંદ આવ્યો, રાતે ઊંઘ બરાબર આવી, કાંઈ તકલીફ નથી પડી ને, મહારાજ કે ડાયમંડ દીકરો થામાં, ઓલી તલવારને 6 રૂપિયા પહેલાં લઈ આવ્યો તો જાતો, અરે પણ વિચારીને બોલો, એક તો ઉતારો આપ્યો મફતમાં, પાછું માથે કલંક નાખો, મને ક્યાં ખબર તમારી તલવારની રૂપિયાની, મહારાજ કે બોલમાં બોલમાં ઓલા કોઠલામાં તલવાર નાખી અને પટાના હડફામ 6 રૂપિયા મૂક્યા છે, લઈ આવ્યો છો ગામમાં જાહેર કરું, કરતા નહીં કરતા લઈ આવું છું, કે વાત સમજાય છે, મહારાજ સાથે રહ્યા પણ મહારાજ કીધું એમ કરી ન ગયા, કેમ છે એને જેટલો રૂપિયામાં અભિનિવેશ હતો એટલો મહારાજમાં અભિનિવેશ નહીં થયેલો, જેટલી રૂપિયામાં પ્રીતિ એટલી મહારાજમાં પ્રીતિ નહીં, તે જેમાં અભિનિવેશ થાય ને એને માટે સર્વે સર્વા થાય, આ તમને બધાને અભિનિવેશ છે જ ને, સમજણા થયા તે દાડા તૂટો છે ને, સમજાય, સ્ત્રીમાં પુત્રમાં પરિવારમાં અભિનિવેશ છે ને, હે હાજો ગાંડો ગમે એવો છોકરો હોય તો કોઈ દી મનમાં વિચાર થયું છોકરો બહુ ડાયો નથી એટલે હશે ને આ બધું વિલ મંદિર નામનું કરી દઉં, કોઈ દી સંકલ્પ થયો, હે કેવો અભિનિવેશ છે, અભિનિવેશ આમાં થઈ જાય તો કામ થઈ જાય, પુરુષોત્તમ નારાયણમાં અભિનિવેશ થઈ જાય તો કામ થઈ જાય, અને સ્વામી કહે પણ એમાં અભિનિવેશ કરવા માટે એના સ્થાને બિરાજમાન આચાર્ય મહારાજ સંતો ભક્તોમાં અભિનિવેશ કરવો પડશે, અને ટેવ પાડ્યાની વાર્તા કરી જે માંદા તથા વૃદ્ધ સંતના દેહના આચરણ જોઈને જોવાનો હોય તે પણ ઝીણા વસ્ત્ર તથા પથારી કરવી તથા ખાનપાનાદિકની ટેવ પાડે છે સારું નથી, ટેવ પાડ્યાની વાત, ભક્તો ભગવાનના ભક્ત આજો ને અમુક અમુક ભગત સારા હોય પણ કંઈક ટેવ નબળી પડી ગયો છોડી નથી શકતા, ટેવ બહુ ભયંકર છે, કોઈ માંદા તથા વૃદ્ધ સંતના દેહના આચરણ જોઈને, માંદા સંત હોય એટલે સહેજે બીજા કરતાં વર્તી સામેને ગૌણે કે એ મોડો જાગે હું શેનો વહેલો જાગું, સમજાણ એ જુદું જુદું જમે હું શેનું મેળાવીને જમું, માંદા કે વૃદ્ધ સંતના આચરણને જોઈને એના જેવી ટેવ પાડે છે, ભક્તો જેને બહુ આમ ઊંચા ફલક ઉપર જવું હોય ને એને સદૈવને માટે યાદ રાખવું, બહુ જ ટોપ લેવલ ઉપર વર્તતા હોય એ ટોપ લેવલ ઉપર વર્તે એવું મારે વર્તવું છે એમ નિશાન તાકીને તમે આગળ વધશો તો તમે ટોપ લેવલ ઉપર વ્યાજા હો, બાકી નહીતર આ તો લક્ષ્યવિધિ મનુષ્યનો સંપ્રદાય છે, લક્ષ્યવિધિ માણસો છે, આમાં ટોપ લેવલ ઉપર વર્તનારા સંતો હશે, મધ્યમ લેવલ કનિષ્ઠ લેવલ હાવ તળી આટા મારનારા સંપ્રદાય મળે ન મળે, હે તમને જોવો ને તો એમ થાય ઓહો આ તો ભગવાન સ્વામિનારાયણનો સાધુ પણ ભિખારો થઈ ગયો છે, ન લાગે એવું, એ મરી ભગતમાં તે ટોપ લેવલ મધ્યમ લેવલ કનિષ્ઠ લેવલ હોય પણ આપણે શું થવું છે, ટોપ લેવલમાં જવું છે તો ટોપ લેવલના ભગવાનના સંત અને ટોપ લેવલના ભગવાનના ભક્ત હોય એની સાથે આત્મબુદ્ધિ કરવી, જેણે લિંગટ ગાંઠો વાળી દીધી હોય હવે બીજી વાર માના ઉધરમાં ઊંધે માથે લટકવા નથી આવવું એમ, અરે કાળ માયા કર્મને ભૂકા કાઢી નાખી આ પુરુષોત્તમ જ્ઞાનના બળે કાળના માથા પર પગ મૂકી અને મારું સાનિધ્ય સેવવું છે એવા જેના ઠેરાવો હોય એવા ભગવાનના સંત કે ભક્તની અરે આત્મબુદ્ધિ થાય ને તે દાડે એવું થવાય, આ તો ભગવાનનો ભગત હરિભગત હોય અને કોઈ એમ કે ભલામણા ચા ન પીવાય તો એમ કે ના વ્યવહાર ખાતર પીવું તો એવા થાય છે કે વ્યવહાર ખાતર આપણે પીવી પડે, હવે એ કોઈ દી શ્રેષ્ઠ થાય, એક ગામમાં મને 3 વર્ષ પહેલાં મેં ગયા હતા અહીં બાજુમાં કેવું છે મોટા મૈકા 3 નહીં પણ જ્યારે આપણે 5-6 વર્ષ થઈ ગયા, તે હરિભક્તો કાંક વાતચીત નીકળી, વાતમાં ને વાતમાં મેં કીધું તમે બધા ચા પીવો છો? એ કે મેં કોઈ નહોત પીતા, કે અમને બહુ મોટા સાધુ કે 10-15 વર્ષ પહેલાં તેથી નિયમ આપી ગયા એટલે કોઈ નહોતું પીતા. તો મેં કીધું અત્યારે કેમ પીવો? એ કે ભાઈ 3 વર્ષ પહેલાં ધર્મદલ એક સમય આવ્યા હતા ને એણે મંદિરમાં શરૂ કરી. એ કે હું વાંધો, આ તો વ્યવહાર થયો. તે સ્વામી એને મંદિરમાં શરૂ કરી એની ભેગી એમ કરી દીધી. એટલે સ્વામી વાત અમને લખ્યું, શ્રેષ્ઠ મળેનો સમાગમ કરવો, એવા ન મળે તો પોતાની સમકક્ષનો કરવો. ઉત્તરતાનો સમાગમ તો કોઈ દી કરવો જ નહીં. અને ઉત્તરતાનો સંકર ઉતરી જ જાય, ઉત્તરતાનો સંકર ઉતરી જ જાય. સ્વામી અહીં કહે કે ટેવ પાડવી માંદા અને વૃદ્ધ સંતના આચરણને જોઈને, એના દેહના આચરણ જોઈને જુવાન હોય તે પણ જેણા વસ્ત્ર તથા પથારી કરવી તથા ખાનપાનાદિકની ટેવ પાડે એ સારું નથી. એ પાતળા મળે કોપડા ધોવા, કારણ કે અવસ્થા તો એટલે નીચોય ન હગે એટલે પાતળા વસ્ત્રો પહેરે. એને જો જુવાન હોય એ પહેરે એ ઠીક નહીં. વૈરાગ છે ને એ છાનો રહે એમ નહીં, રાગે છાનો ન રહે ને વૈરાગ્ય છાનો રહે. એ કપડાનો ઢગલો પડે ને આમાં એક તમે લઈ લો એ જાડામાં બુહા જેવું હોતે વૈરાગી. જો ને મહારાજ એકવાર શેરડીને ગાડું આવેલો ને પછી મહારાજે આજ્ઞા કરી, સચ્ચિદાનંદ સ્વામી મહારાજ કહે આ સભામાં કોઈ બેઠેલા જેણે કોઈ દી શેરડી ન ખાધી હોય, વાડના વાવનારા સચ્ચિદાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામી, ત્યારે બે સંતો ઉભા થયા મારણ કે મહારાજ અમે કોઈ દી શેરડી નથી ખાધી. કે બધા હામું હામું જોઈ રહ્યા, શેરડીને ગાડું આવ્યું. મહારાજ કે પણ આજ અમારી આજ્ઞા છે, આજ તમારે પણ આમાંથી શેરડી લેવાની છે. બધા એક એક હાઠો લઈ લો. ઊભા થયા સચ્ચિદાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામી, પાતળામાં પાતળો હાઠો ગોત્યો આંગળે જેવો. આજ્ઞા થઈ એટલે સ્વીકાર્યું, પણ જેમ તમે કરો લો ને. જોઈએ આપણે એક દી વારો છે ને છેલ્લે દાડે. વૈરાગી પુરુષ અસ્તો ન રે, એની પ્રત્યેક ક્રિયામાં વૈરાગની ખુમારી હોય, વૈરાગની ખુમારી હોય. વસ્ત્ર હોય તોય ભલે, એને પહેરવાનું ચપ્પલ હોય તોય ભલે, એની પથારી હોય તોય ભલે, એક એક વસ્તુમાં એનું ખાનપાન હોય તોય ભલે, વૈરાગ કોદી છૂપો ન રહે, વૈરાગ કોદી છાનો રહે. એક એક ક્રિયામાં વૈરાગની છટા છૂટતી હોય. અને ઓલો તો મકર જ કરતો હોય, ગોતતો જ હોય, આમ મોકો જ ગોતતો હોય કેમ કરીને સારું મળે આમ. સ્વામી કહે ત્રણ પ્રકારના મંદિરમાં હોય, એક તો કોઈ જણસ વેચાતી હોય ઊભો થઈને લેવા જાય, બીજો મોઢો પડે ન મળે ટંટો કરે, અને ત્રીજો તો મળે તો તરછટ ત્યાગ કરી દે. એમ ત્રણેય પ્રકારના સત્સંગમાં રહેતા હોય ભગવાનના સંતન ભક્તો, પદાર્થ પ્રાપ્ત થાય એનો ત્યાગ કરી દે. જોકે મજા સમજાય તો ભોગવાને ત્યાગમાં શેમાં છે? મજા ત્યાગમાં છે. ત્યાગમાં જેટલી મજા એટલી ભોગમાં નથી. અને યાદ રાખજો, ત્યાગી જીવન બનશે એટલે તમને ખરખરો ઘણો ઓછો થઈ જાય, વૈરાગી બનશે એટલે ખરખરો ઘણો ઓછો. કેમ? જે આ જગત તો ટળેલું જ છે, આ જગત ટળેલું જ છે, ટળેલું હોવાના નાતે આગું પાછું જરા તરા થશે એટલે ઉદ્વેગ થઈ જાય અને તમને ભજન વિક્ષેપ નહીં આવે જો રાગ હશે તો. અને જો ત્યાગ હશે વૈરાગ હશે તે તો બધું હાલે જ રાખે. આ આપણે જો જગન્નાથપુરીનો પ્રોગ્રામ બંધ રહ્યો તે ક્યાં સંકલ્પ થયો? કઈ અમે જે આ બંધ રહ્યો ને એટલે અમે અમરશીભાઈને બધા પરસ્પર ફોન કર્યા. અમરશીભાઈ મને કહે સ્વામી કાંઈ વાંધો નહીં. મેં કીધું હું એને કહેવા જતો હતો કે જે થયું મારી ઈચ્છા હતી, એને મને કે જે થયું મારી ઈચ્છા, નતર કાંઈ ઓછી નુકસાન નથી કરી. 15-20 લાખ નુકસાની કરી. મહોત્સવ ખાલી બંધ રહ્યો, ત્યાં ટ્રેનો બધી બુક થઈ ગયેલી, પ્લેનો બુક થઈ ગયેલા, હોટલો બુક થઈ ગયેલી, પણ સંકલ્પ નહીં. એક કહીને હું સંકલ્પ કરો ભલામણ હે, નહીતર તો 3 દિવસ ઊંઘો ન આવે. મજા ત્યાગમાં છે, યાદ રાખ, મજા ત્યાગમાં છે, મજા વૈરાગમાં છે. ત્યાગ અને વૈરાગમાં જે મોજ છે એ કેમ નથી? અનભક્તો ત્યાગ વૈરાગ નો એટલે પોતાને પ્રાપ્ત થયેલું પદાર્થ કેમ સચવાય રહે એને માટે આખી જિંદગી દાખલો કરે. યાદ રાખ, રાગી પ્રાપ્ત થયેલું પદાર્થ કેમ સચવાય રહે એને માટે આખી જિંદગી દાખલો કરે, વૈરાગી પ્રાપ્ત થયેલા મહારાજ કેમ સચવાય રહે એને માટે આખી જિંદગી દાખલો કરે. દાખલો બે કરે, રાગી પ્રાપ્ત થયેલા પદાર્થને સાચવવા માટે મહેનત કરે, જ્યારે વૈરાગી પ્રાપ્ત થયેલા પરમાત્મા જીવનમાંથી છૂટી ન જાય એને માટેનો દાખલો કરે. સ્વામી કહે, આ વાત સમજી રાખવી, ન તો માંદા અને વૃદ્ધ સંતના આચરણને જોઈ નાના પણ એવું આચરણ કરવા મળે. અમારે ઘણા વર્ષ પહેલા જેતપુરમાં, જો કે સાધુ થવા પહેલાંની વાત કહું છું, દાદાગુરુ બહુ બીમાર, જમવું બહુ ભાવે ને એટલે એ સાધુની સેવા આપી. પહેલાં એક બીજા સાધુ કરતા, એ કે મને કરવા દો ને, એટલે એનું આપી. પહેલાં કરતાં વૈરાગી સાધુ હતા, બીજા એ રાગી આવ્યા, તે પુડલા બનાવે ને તો સ્વામી તો એક બે જ મેં આઠ દ બનાવે, કંઈ કાંઈ ફેંકી થોડા દેવાય. ભક્તો નાનો રાગ યાદ રાખે, નાનો રાગ પણ પગમાં વાગેલો નાનો કાંટો, પગમાં વાગેલો નાનો કાંટો પણ પાંચ મણની બોડીને ઉલાળી નાખે એમ નાનો રાગ પણ ત્યાગ આશ્રમમાં ટકવા ન દે. અને ભક્તો પ્રેરણામે સર્જાણું એ પુડલા ખાતો ખાતો ઘેરે રોટલા મેળ્યો ખાવા. એક બે ફેરી સંતોએ કીધું, ટોક્યા પણ ખરા કે સાધુરામાં ક્રિયા બરાબર નથી, ગોપાલ સ્વામી વાતો ના લખી છે. ટોક્યા વૈરાગી સાધુએ ટોક્યા, સાધુરામ ગોપાલ સ્વામી ના પાડી. વૃદ્ધ અને બીમાર સંતના આચરણને જોઈને એવું આચરણ આપણે ન કરાય. તે હું કે ખબર, મોટા સાધુની સેવા કરી એમાં ઈર્ષ્યા કરે છે કે, અને છેવટે ઘેરે રોટલા ખાતો થઈ ગયો. ગોપાલ સ્વામી બોલે કોઈ દે અન્યથા ન થાય, કોઈ દે અન્યથા ન થાય, એ કાંઈ એમ આ કાંઈ જેમ તેમ છે. હે ગોપાળાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણ પછીનું તરતનું સ્થાન. અરે જે મહાપુરુષ એમ કે હથિયાળી ઊંધી વાળો અનંત કરોડો બ્રહ્માંડને તાળી રોટલા ઊંધા નાખે એમ નાખી દઉં, આવા મહાપુરુષ જે બોલતા હોય ભક્તો એમ જ થાય, એમાં કોઈ દિન અન્યથા ન હોય. તે ટેવમાંથી તો સત્સંગમાંથી બહાર જાતું રહેવાશે, માટે ટેવ માત્ર ન શકે. જો કે આ વાત છે ને વિશેષ કરીને સ્વામીએ ત્યાગી માટે લખી, કોને માટે લખી, તમે બહુ માર્કિંગ કરશો ને તો વચનામૃત આખું તમે વાંચશો ને, માર્કિંગ કરશો તમને 80% વાતો સાધુ પર લખાયેલી છે. કેટલી? 80% વાતો મારા સાધુ પર કરી, ગોપાળાનંદ સ્વામીની ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચશો ને તો 80% વાતો એને ત્યાગી ઉપર કરી. તો સાધુઆરે વ્યારે છે હું કહું, 80% વાતો, એને તો સાધુનો સમાજ નાનો, ગ્રસ્થોનો તો લાખોની સંખ્યામાં, તો જાજી વાતો એને હાટું કરવી જોઈએ ને, એને હાટું 20% જ કરી, અને ત્યાગીને માટે 80% વાતો કરી. વચનામૃત બંને સ્વામીની વાતો એમ કેમ? કારણ કે ભગવાન શ્રી હરિ અને એની મરજીને સમજનારા ગોપાળન સ્વામીની ગુણાતીતાન સ્વામીને ખબર છે, આ અકબંધ એટલે આ બધા અકબંધ, સમજાય છે તમને? આટલે આ અકબંધ એટલે આ બધા અકબંધ, આ મોક્ષના પથ ઉપર એટલે આ બધા મોક્ષના પથ ઉપર, આ મોક્ષના પથથી ગડબડે એટલે આ બધા ગડબડી જાય. દાખલા તરીકે આમ ગાડી જતી હોય, ફોર વ્હીલ ગાડી, ગાડી 10 જણા ડ્રાઈવર સાથે, 10 જણા, 9 પેસેન્જર, 1 ડ્રાઈવર છે, 9 ઊંઘી ગયા, કઈ ઉપાધિ ખરી હું કહું, અને 9 જાગે ને એક ફક્ત ડ્રાઈવર, એ જોકું ખાઈ ગયો, કઈ ઉપાધિ ખરી. સાધુનું સ્થાન, આચાર્યમારું સ્થાન એ ડ્રાઈવરને સ્થાને છે, યાદ રાખજો, ડ્રાઈવરને સ્થાને છે. એની પાછળ લાખો લોકોનો મોક્ષ સમય, લાખો લોકોનો મોક્ષ સમાયેલો છે, લાખો લોકોની દ્રષ્ટિ એના પર મંડાયેલી છે, એની આંખ ફરે ને આંખ, અનેકને સંકલ્પ થવા માંડે, અનેકને સંકલ્પ થવા માંડે, એનો કાન ફરે, અનેકને સંકલ્પ થવા માંડે. માટે વિહલાજી મહારાજ કે સંતોએ સાવધાન રહેવું, કારણ કે સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય, ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, એક ક્રિયા સાધન ન પગ્યું છે એક. નતર ક્યારેક ક્યારેક કેવું કહે, તમે કહો ને કે સ્વામી આમ કરોનું, તમે તમારો છોકરાનું જુઓ, તમારા છોકરા તમારા કયામાં છે, અરે ભલા માણા એની વાત જુદી છે, એ તો કર્મને આધીન બનીને આ પૃથ્વી પર આવ્યા, સમજી રાખજો, કર્મને આધીન બનીને પૃથ્વી પર આવ્યા છે. તમે કર્મને આધીન બનીને ત્યાગ આશ્રમ નથી ગયા, એને કર્મને આધીન બનીને જન્મ ધારણ કર્યો છે, જ્યારે તમે મોક્ષને માટે ત્યાગ આશ્રમ ધારણ કર્યો છે. એને મોક્ષ થાય કે ન થાય એની ચિંતા નથી, એ તો સત્સંગ ઓળખાય પછી મોક્ષની ચિંતા. બાકી ક્યાં લક્ષવિધિ માણસો છે કોઈને છે ચિંતા મોક્ષની? એને રૂપિયા કમાવાની ચિંતા તે લાગી ગયા છે કામે, આને મોક્ષની ચિંતા બેઠા. બાકી લાગડ ચિંતા છે તેની, એને કહેવાનું કે તમારા છોકરામાં જોવા, એને જેમ રજોગુણ થાય એમ છોકરા. અરે અનેક બાપ આવ્યા નહીં હોય, છોકરો દારૂ પીએ તો એને પોતાનો આનંદ હોય, એ છોકરા હારે બે નહીં પીતા હોય, નહીં હોય એવા. હે કહો, ગ્રહસ્થને સાથે કોઈ દી ત્યાગી વધાડ ન કરાય કે એનું જોવો તમારું જોવો, કોઈ દી વધાડ ન કરાય. કારણ કે ત્યાગાશ્રમને આધારિત લાખો લોકોનો મોક્ષ છુપાયેલો છે. બહુ અદભુત સ્વામી કહી રહ્યા. સ્વામી કહે ટેવમાંથી તો સત્સંગમાંથી બહાર નીકળે છે, માટે ટેવ માત્ર નથી. એમ કહીને ઉંદરને દ્રષ્ટાંતે સુખી અરિયાની વાર્તા ને પાટીદારને દ્રષ્ટાંત કરીને દુખિયા થયાની વાર્તા બહુ કરી. ઉંદરને દ્રષ્ટાંત કરીને સુખી અરિયાની વાત બહુ કરી. સ્વામી કહે આવું કરવું, એમ ગમે એ પોઝિશનમાં મોજ મારે. એવું કહેવાનો મતલબ, ઉંદર એક હતો ને તમારા મન મળે એમ રે, શું હશે ઉંદરનું દ્રષ્ટાંત એટલે આપી દઉં. એક વણી ભગતના ગોડાઉનમાં રહેતો હતો, તે મળો કોથળા તોડે અનાજ ખાઈ જાય અને એમ એમ કરી જ રાખે બધું, એ થઈ જાય તમ તાર વાંધો નહીં આવે, ઊભા થઈ જાય વાંધો નહીં તારે, કે નાખો સીધું. માઇક ઊંધો છતો થાય ને કઈ બહુ ઉપાધી નહીં, મોક્ષ ઊંધો છતો ન થવો જોઈએ. શું કહો? એટલે બધું એ કોથળા બોથળા તોડે ને અનાજ બધું બગાડી રાખે, એટલે ઓલો ખીજાણો વાણીઓ અને પકડવા મેં પકડવાનું એક દી ઓલું પિંજરું મૂકીને પકડી લીધો અને પકડીને પછી કે આવું જોઉં છું કે એમ કહીને ગામની બહાર ભાગોળ મૂક્યો અને પાછો આવતો રહ્યો. પણ ઉંદર તો પછી આ ગોદામથી એ ગામના પાદરમાં ધરો ઉગેલી, એ ધરોનું આમ કુણા કુણા ડોકા ખાય ને જલસા કરે. એમ બે ચાર દાડા થયા ને તે પેલો વાણીઓ નીકળ્યો, ત્યાં આમ આમ ઊંચો ઊંચો સ્લાંગું મારે પેલો ઉંદર. ઉંદર કે તારા મનમાં એમ છે ગોડાઉનમાં આનંદ, અહીંયા મોજમાં છું, તારી ગોડાઉન તો ત્રીબા ચાલી નહીં, અહીંયા તો મોટો પટ મળી ગયો, અહીંયા મને મોજ જ છે, એવું નથી કપાસમાં મોજ આવે, મને તો આમાંય મોજ આવે. સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કેમ આપણને પણ સુખમાં આપણું ગમતું થાય ત્યાં સુધી તો મોજ રહે, પણ કદાચ દેશકાળ ભવડા લેવા માંડે, આપણું ગમતું કાંઈ ન થાય, પણ જો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા હોય તો એ ભગવાનના સંત કે ભગવાનના ભક્તની મોજને કોઈ ટાળી ન શકે. એમ ઉંદરના દ્રષ્ટાંતે કરીને મોજમાં રહેવાની વાત કરી અને બીજું હતું ને કીધું ને, અને પાટીદારના દ્રષ્ટાંતે કરીને દુખિયા થયાની વાર્તા બહુ કરી. પાટીદારના દ્રષ્ટાંતે કરીને દુખિયા રહેવાની વાત બહુ કરી. એ શું હશે આમાં? કોક કોકને ખબર હશે, હમણાં યાદ અપાય એટલે તરત યાદ અપાય. ચરોતરમાં છે ને 10-12 ગામ છે પાટીદારોના. એવું માને અમારા ઘોરું ઘોરું એવું કહે કે અમે અમારા ઘોરામાં જ પ્રણાવીએ ગોળ. હા એમ માને અમે બધાથી આમ શ્રેષ્ઠ છીએ, એટલે અમે ન્યા દીકરી દીકરાને પ્રણાવીએ અને ક્યારેક ક્યારેક એ ગોળમાં સેટિંગ નો અંતે દીકરો પાત્રી વર્ણનો થઈ જાય. સમજાય તમને? કેમ છે? મિથ્યા અમે શ્રેષ્ઠ અમે શ્રેષ્ઠ અમે શ્રેષ્ઠ કરી અને બાર ગામની બહાર ન નીકળે, જેને કારણે દીકરો પાંત્રીઓનો થઈ જાય ક્યારેક અને કાંઈ મેળ વિના થઈ જાય ને હેરાન હેરાન, રાતે હુવે તો ઊંઘ ન, દીકરો પાંત્રીઓનો થયો પણ વાંઢો છે, દીકરો પાંત્રીઓનો થયો પણ વાંઢો છે. સ્વામી કહે એમ અખંડ દુઃખમાં વર્તે છે એમ દ્રષ્ટાંત આપી. અને સ્વામી કહે જેમ પોતે પોતાની જાતને મહાન સમજે છે જેને કારણે દુખિયા રહે છે, એમ સત્સંગમાં આવીને પણ કોઈની અંદર કાંઈ શક્તિ છે, માનો કોઈ ગાયક છે, વક્તા છે, વિદ્વાન છે, રૂપિયાવાળા છે, એના મનમાં એમ થાય અમે કાંઈક છીએ અને મિથ્યા દેવાનું હું કાંઈક છું, તો રૂપાળો છું, દોળો છું, આવો છું, તેવો છે, એ બધા મિથ્યાભિમાનમાં રહી જાય છે. અને જેથી કરીને અપેક્ષા રાખે મારું તો આમ આમ પર્સનાલિટી પડી જોઈએ, મારું આમ થવું જોઈએ, મારું તેમ થવું જોઈએ, એમ જ્યારે નથી થતું ત્યારે દુખ્યો થઈ જાય છે. સમજાય? તમે નક્કી ગયા આમ 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 ઉતારા મળવા જોઈએ, આમ ઉતારા મળવા જોઈએ, આમ ભોજન થવું જોઈએ, આમ વીઆઈપી મળવું જોઈએ, ન મળે એટલે દુખિયા. અને સાધુ અને એના મનમાં તો હું તો વિદ્વાન છું, હું તો વક્તા છું, ગાયક છું, સંગીતકાર છું, હું તો આવો મોટો છું, માટે મારું તો આમ જ સન્માન થવું જોઈએ, ન થાય એટલે દુખ્યો. સમજાય તમને? જેમ દુર્વાસાને નથી કોઈ ગાળ્યું દીધી, કોઈ હે કોઈ ગાળ્યું દીધી હતી, ખાલી નો સન્માન થયું, કેવા દુખિયા થઈ ગયા કહો. એટલે સ્વામી બહુ સરસ વાત કહે છે. સ્વામી કે ઉંદરના દ્રષ્ટાંત કહીને સુખિયારીયાની વાર્તા તથા પાટીદારના દ્રષ્ટાંત કહીને દુખિયા થયાની વાર્તા બહુ કરી. સ્વામી કે આપણે આમ કરવું નહીં, આમ થવા દેવું નહીં. અને વક્તાપણાનું જો વાત આમ 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 લગારે લાગેલી જ હોય, અને વક્તાપણાનું સમજુપણાનું માન તો બહુ હોય છે, પણ જેમ સમજવું ઘટે તેમ સમજે નહીં તે કેમ હશે? તે તો શ્રવણ મનાને દીકે કરીને ઘટાડ્યા કરે તો સમજાય છે. વક્તાપણાનું અને સમજણપણાનું માન બહુ હોય છે. શ્રોતાનો બહુ ફાયદો વક્તા કરતા. હા, શ્રોતા જેમ જેમ કથા શ્રવણ કરતો જાય, જેમ જેમ કથા શ્રવણ કરતો જાય, એમ શું થાય? દાસ 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 થતો જાય. અને વક્તા જો નક્કી ન કર્યો હોય, ઠેરાવ ન કર્યો હોય, તો જેમ જેમ કથા કરતો જાય, જેમ જેમ કથા કરતો જાય, જેમ જેમ સમાજ માનતો જાય, જેમ જેમ સમાજ માનતો જાય, તેમ તેમ હું થતો જાય, બાપ 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 બાપ, પછી દાદા થઈ જાય. સમજાય? પછી એને પોતાનું લક્ષ ચુકાઈ જાય કે મેં શું કામ સંસાર છોડ્યો, મેં તો ભગવાન ભજવાટું છોડ્યો છે, મારો મુખ્ય લક્ષ તો ભગવાનનું ભજન કરવું, અને મારો મુખ્ય લક્ષ મારી સાધુતાએ છે, આ તો મારી ઈચ્છા છે, તે બોલતા બે શબ્દો શીખડાવ્યા, એ લક્ષ પછી એને ભૂલાઈ જાય. સ્વામી કે વક્તાપણાનું અને સમજણપણાનું, સમજણપણાનું બહુ માન હોય. એટલે મહારાજ એક બાર સમજણને વખાણે, મહારાજ કે ત્યાગી ગૃહીનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટી એ જ મોટો. અને મહારાજ એ સમજણને પાછું માનમાં ખપાડે છે. પણ અહીંયા જે સમજણ શબ્દ છે, બરાબર સમજો, એ કયા અર્થમાં સ્વામી લખે છે? તો સમજણના અર્થમાં હું જ્ઞાની છું, મને તો આટલી ખબર પડે, મને તો આટલી ખબર પડે, મેં તો આટલા શાસ્ત્ર વાંચ્યા, મને તો આટલું આવડે છે, મને તો બધી ખબર પડે છે, એ રૂપી સમજણનું બહુ મોટું માન હોય છે. અને મને બધી ખબર પડે એમ માનતો ને પછી કોઈક ન પૂછે એટલે શું દિશા થાય? હે, તે તમે ગ્રસ્તમ જાજે એમ જ દુઃખી હોવ છો, નતર 30, 40, 50, 55 વર્ષ થાય પછી છોકરા બધું આપી દેતા હો, અને પછી બસ ભજન કરી રાખો, બીજું કાંઈ ઝંઝટ નહીં, તો કાંઈ દુઃખ ન થાય. પણ મનમાં એમ થાય હું બાપ, અને છોકરો મને પૂછે નહીં, પછી શું થાય? એમાંથી દુઃખ થાય છે. સ્વામી કે વક્તાપણાનું અને સમજણપણાનું માન હોય છે, કેમ ટળે? તો કે શ્રવણ, એનું નિષેધનું શ્રવણ કરે, એના પર મનન કરે, બરાબર છે, બરાબર છે, બરાબર, ન જવું જોઈએ. મારી મોટપ તો ભગવાનનો સાધુ થયો ને ભગવાનનો ભક્ત, એથી મારી મોટપ છે, બાકી એકેયથી મારી મોટપ નથી, આ મહારાજ મળ્યા માટે મારી મોટપ છે, એવું સતત વિચાર રાખે, સતત વિચાર રાખે તો માન ટળે. ને તો આ તમે જો બધા મોટા છો ને, તમે સમય ઉત્સવ બધું મોટું મોટું કર્યું જ હોય, ત્યારે તમારી લીડરશીપ હોય હોય ને, અને તમે સમય ઉત્સવ કરતા ને પછી સમય સમય પ્રમાણ પછી યુવાનો મળે હાથમાં લેવા, અને યુવાન કમાન્ડ લેવા માંડે, અને ક્યારેક તમને પૂછે ને ક્યારેક તમને ન પૂછે, એટલે ન પૂછે એટલે પછી તા તા થઈ જાઓ, એટલે અમે આ બધું ઊભું કરી અમને પૂછતા નથી, પણ ક્યાં સુધી પૂછપૂછ કરે, ઘણું પૂછ્યું, તમે ભૂલી જાઓમાં, તમે ભૂલી જાઓમાં, તમે જે દી કમાન્ડ હાથમાં લીધી ત્યારે ક્યાં દાદાને પૂછતા હતા? સમજાય છે? અમારે અહીં નજીક એક શહેર છે, અહીંયા નજીક લાલજી મારનો એક ફેરી જન્મોત્સવ ઉજવવાનો હતો, એટલે પછી યુવાનો બધાએ કહી નક્કી કર્યું કે અમારે જન્મોત્સવ ઉજવવો છે, એટલે યુવાનો બધાએ કમાન્ડ હાથમાં લીધો કે અમારો જન્મોત્સવ ઉજવવો છે. તે બધાને નહીં પણ આમાં પાછા ડાયા હોય, પણ સમજુ જે હતા ને એને શાટનું આવ્યું, જેટલા જેટલા સમજુ હતા એને કોઈ પણ ભોગે આ ન ઉજવવા જોઈએ, એને શું ખબર પડે છોકરાઓને હાલી મળ્યા છે, તે એને એને બંધ રહેવો જોઈએ, એણે બંધ ન રાખ્યો ને તે બધે ફોન કરી જોયા, તો બધા કે કરવા દો ને, છેવટે મને હોતે ફોન કર્યો કે પારણ હાલતી હતી, મને કે સ્વામી આ રોકાવું જ જોઈએ, મેં કીધું હું પણ, મને કે આ નાના છોકરા કે 15-18-20 વર્ષના ઉઠીને બધો લાલજીમાંનો જન્મોત્સવ ઉજવવા માગેલા, મનમાં શું માને છે એમ, વાંધો હું જ તમને, અરે પણ અમે બેઠા છીએ ને જીવતા હજી, તે મેં કીધું પણ તમને ક્યાંય મારી નાખે છે, તમને જીવતા જ રાખે, મને કે ના કે એને શું ખબર પડે, પછી આમ થઈ જાય ને તેમ થઈ જાય. મેં કીધું ભલામણ હું કામ અહમને પોષો, કોણ ઉજે વાત તમે ભૂલી જાઓ, કોનો ઉજવે છે એ લક્ષ નક્કી કરો, અમે ઉજવે તમે ઉજવે, યુવાન ઉજવે કે બાળકો ઉજવે કે વડીલ ઉજવે, કોનો ઉજવે એ લક્ષ નક્કી કરો, તો તમે શ્રેષ્ઠ ફલ ખોદી પોગી શકશો. પણ જોકે આમ આમ ડાહ્યા હતા, સમજુને ડાહ્યા હતા એટલે વાત મનાણી, મને કે સારું થયું હવે મને શાંતિ થઈ ગયા. એ કે ત્રણ દાડા થઈને તો ઊંઘ જ નહોતી આવતી. કે કેમ છે? સમજણનું માન, સમજણનું માન બહુ અદભુત વાત. હું લાલજીભાઈ નાગજીભાઈ સામે ડોળા કાઢે છે. નાગજીભાઈ કઈ કહે છો તમે? લાલજીભાઈ હા જો સામે સામે બે ડોળા કાઢે. ડોળા કાઢો છો કે કઈ હના કરો? હવે આપણે મૂકવું જોઈએ એમ. અને જાણપણા રૂપે વર્ત્યાનનો ને શ્રી હરિજીનો મહિમા સમજવાનો અતિ આગ્રહ રાખો. ને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને શ્રીજીને ભજવા, પણ બગડેલ થઈને ન ભજવા. તે શ્રીજીએ આ શ્લોકમાં કહ્યું છે જે ધર્મ સ્થિતે રૂપે ગતેર બહુતા નિજૈક્યમ. ને જે સત્તારૂપ થઈને ધ્યાન કરે છે તેને જ્ઞાન વૃદ્ધિ પામે છે. ને દેહરૂપ થઈને જે કરે છે તેને તો ઇન્દ્રિયનું જ્ઞાન વૃદ્ધિ પામે છે. ને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાર, ધ્યાન, ધારણા ને સમાધિ એ જેમ કઠણ છે તેમ ધર્માદિક પણ અતિ કઠણ છે. અને જાણપણા રૂપે વર્ત્યાનો ને શ્રી હરિજીનો મહિમા સમજવાનો અતિ આગ્રહ રાખવો. જાણપણા રૂપે વર્તવું. મહારાજ કે અમારા મોટા મોટા સંત જાણપણા રૂપી દરવાજ ઊભા છે. વચનામૃતમાં કીધું કે ન કીધું પ્રભુદાસભાઈ? કોને ખબર, ઉશાંગણ કરો હરિભક્તો. હાલો તો જાણપણા રૂપી દરવાજે મહારાજ કે મારા મોટા મોટા સંત ઊભા છે. અને જેમ રાજાના સિપાહી દરવાજ ઊભો હોય ચોર ચકારને પહેવા ન દે, એમ જાણપણે ઉભેલા એવા મારા સંત એ કામ ક્રોધ લોપાદિકને હૃદયકાશમાં જે પુરુષોત્તમ નારાયણ બેઠે ન્યા સુધી જવા દેતા નથી, પહોંચવા દેતા નથી. કેટલામ વચનામૃત કેટલાને ખબર છે? ઉશાંગણી કરો તો 1 2 3 4. તમે નોટ ને પેન તો લાવવા જશો ને? સંતો પાસે તો કેટલાને ખબર છે? ઉશાંગણી કરો તો જાણપણા રૂપી દરવાજો. આવું રિઝલ્ટ આમાં આવવા મળે તો હા 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 હા. હે, યાદ રાખજો, આમાંથી તમે મને જ ગયા, એમાંથી જ આમાં આવ્યા છે. તમને સમજાય? એવું નહીં માનતા અમારા ન થાય, એમાંથી જ આમાં આવ્યા છે. પણ આમ આમ ઠેરાવ નથી થતો હજી. આ હોળમી છે. જોજો આ જેને ખબર એ બધા છુપ રહેજો. અંત્યનું વચનામું છે. હવે કયો હાલો કેટલામું છે? છુપ રહેજો. અંત્યનું છે કેટલામ? અંત્યનું હવે કયો કેટલામું છે? કોઈ શાણી કરો નવા. હજી કહી દઉં, છ સુધી નથી. હવે કહી દો હાલો. હોતા હે સાતમું આલી મજાતે. 12 સુધી નથી, કહી દો હાલો. આમ 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 જીક બોલાઈ ગયા બોલો. આખી જિંદગી અઠે ગઠે જ હાકે ગયા. લખી લો, અંત્યનું નવમું છે. કેટલામું છે? અંત્યનું નવમું. જાણપણા રૂપી દરવાજો. સ્વામી બહુ સરસ કહે છો. અને જાણપણા રૂપે વર્ત્યાનો શ્રી હરિજીનો મહિમા સમજાનો અતિ આગ્રહ. શ્રી હરિજી મહારાજનો મહિમા સમજ અતિ આગ્રહ રાખો. સ્વામીને તમે એક એક વાત જોશો. ગોપાળાન સ્વામી, ગુણાતીતાન સ્વામી બહુ માર્કિંગ કરજો. એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની બહુ વાતો કરી છે, પણ વિશેષ કરીને એનો ઘા હોય ને તો ઉપાસના પર જ હોય. છેવટનો ઘા ઉપાસના પર હોય. કારણ કે ઉપાસના હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહજ આવે. જેના જન્મથી મારની નિષ્ઠાનું બળ વહી ગયું, ઉપાસનાનું બળ વહી ગયું, યાદ રાખજો, એ ભિખારી થઈ ગયો. ભિખારી થઈ ગયો, ભિખારી. સાધુ હોય તોય ભલે, અને હરિભગત હોય તો ભિખારો થઈ ગયો, ભિખારી થઈ ગયો. એમાં કાંઈ ન હોય, એમાં કાંઈ ન. એના જીવનમાંથી ઓજસ ખલાસ થઈ જાય, ઓજસ ખલાસ થઈ જાય. કાંઈ ન રહે જેને ઉપાસનાનું જોર ન રહે. બેય વડીલ સંતો ઉપાસના પર ઘા કર્યા છે. સમજણ ઉપાસના પર ક્યાં કર્યા? અનભક્તો તમે વ્યાપક દ્રષ્ટિ ફેરવશો તો આ પડશે. જેટલા જેટલા સ્થિતિ પામી ગયા, એક એક સંતના જીવન જોજો, એક એક ભક્તના જીવન જોજો. ઉપાસનાનો જોરવાળો સ્થિતિ પામે ભલા માણા. આ થોડા કાંઈ બે હાથવાળા માણાને સામે લડવાનું છે. માયાની સામે લડાઈ લેવાની. કોની સામે? માયાની સામે. ઉપાસનાનું બળ વિના કોઈ દી લડી જ ન હગે. અરે કાલને ઝુકાવવાનો ભલા માણા. મહાકાળને ઝુકાને એના માથા પર પગ મૂકીને પુરુષોત્તમને પામવાનો ઉપાસનાનો જોર વિના કોઈ દી ન થાય, કોઈ કાળે ન થાય. જેની અંદર ઉપાસના તમને માણા ખાલી લાગશે, ભલામણા માણા જો તો ફીકો લાગશે. જેમ કરોડોપતિ હોય પણ અચિંતા એ ક્યાંકથી લૂંટાઈ ગયો અને માયકાંગલો થઈ ગયો હોય એવો માયકાંગલો લાગશે, જેના જન્મથી ઉપાસનાનો પાવર ખલાસ થઈ જાય. ઉપાસનાનો પાવર તો કેટલો જોરદાર હોય, કેટલો જોરદાર. અમે બહુ વર્ષ પહેલાની વાત કહું, લગભગ 21 વર્ષ પહેલાં માચેળા નામના ગામમાં ગયેલા. માવો ભગત તમે આર્યા હતા માચેળા નામના ગામમાં, સાધુ થયેલા એ જ વર્ષે આનંદ સ્વામી અમે બધા ગયેલા. હા, જો મને યાદ છે નામને, માવજી ભગતને યાદ છે, એને તો હોય સહજ છે પણ મને યાદ છે. એક હરિભક્તે કીધું કે સ્વામી, એક દાદા બહુ સારા ભગત છે અને છેલ્લી અવસ્થા જેવું છે, તો દાદાની ઈચ્છા છે એક સંત આવે એટલે દર્શન કરો. એટલે મેં ગયા. દાદાનું નામ માવજી દાદા, નંજીન દાદા નહીં, માચેળો એનું જ કહું, આ માવજી બાપા એ. આપણે ગયા ઘેરે માવજી દાદા, અમે ઘેરે ગયા એટલે થોડી વાર સત્સંગ કર્યો. પછી શું કે ખબર, કારણ કે અમારી ઉંમર 21 વર્ષ કેવું પેલા કેવડી હોય, નાના નાના જ હોય બધા. એ કે સંતો નાના છો એટલે એક વાત કહું, કે આમ લગભગ 95 હો ઓવરની ઉંમર, હો ઓવરની ઉંમર. એ કે સંતો તમે નાના નાના છો એટલે એક વાત કહું, મારે જો કે ગ્રસ્થનો ઉપદેશ તો ન અપાય પરંતુ તેમ છતાં તમે નાના છો એટલે કહું. એમ કહી અને નાનજી દાદા કહે, માવજી દાદા કહે કે સંતો નિયમ ધર્મને દડકીને રાખજો પણ સાથે સાથે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના સર્વોપરી દ્રઢ સમજો. કે સર્વોપરી દ્રઢ ઉપાસના સમજ્યા સિવાય સંતો મારનો કેફ કોઈ દી નહીં ચડે. સંતો, મેં એવા મોટા મોટા સંતોની સેવા છે એટલે તમને કહું છું. સંતો, મેં મારે કાને સાંભળેલી વાત તમને કહું. સાંભળો, હું જ્યારે ઘણો ક નાનો હતો, 7-8 વર્ષનો હતો અને અમદાવાદ ગયેલો કે, અને ત્યારે નંદ સંતને મળેલા એક સંતના મોઢે સાંભળેલા શબ્દો તમને કહું છું. મારને મળેલા સાધુને મોઢે સાંભળેલા શબ્દો તમને કહું છું. કે સંતો, એ વખતે સ્વામી મને કીધેલું કે અહીંનો સભામંડપ જ્યારે થયો ને, અમદાવાદનો સભામંડપ જ્યારે થયો, એ વખતે એનો ઉત્સવ રાખેલો એટલે બંને આચાર્ય મહારાજ અને બંને દેશના મોટા મોટા સંતો આવેલા અને જૂનાગઢથી સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામી પધારેલા અને જે સંત અમને વાત કરેલી સંત એ સભામાં બેઠેલા. એ સંત કે એ સભામાં બેઠેલો અને બધા અલગ અલગ પ્રવચન કરતા હતા અને પછી પ્રવચનનો વારો સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામીનો આવ્યો. સ્વામીએ થોડી વાર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની વાતો કરીને પછી ઉપાસનાની બહુ થરાટી બોલાવવા માંડ્યા. આન મારાને જેમ છે મળ્યા વર્ણવા, આ પુરુષોત્તમ નારાયણ ધરા પર આજ પહેલા કોઈ દી આવ્યા નહોતા ને હવે પછી કોઈ દી આવનારા નથી. આ પુરુષોત્તમ નારાયણની સ્વરૂપરી ઉપાસના દઢ કર્યા સિવાય કોઈની તાકાત નથી. ઊંધે માથે અબજો વર સુધી લટકે તો અક્ષરધામના દરવાજા ખુલ્લા ન થાય. અને એવી અદભુત જ્યારે વાતો સમી કરી ત્યારે કેટલાક સાધુ એમને પથ ન પડે. સભા તો એમને પૂરી થઈ પછી મારા શ્રીને ફરિયાદ કરી કે બાબજી, આ ગુણાતીતાનું સ્વામી વાતો કરે છે એ જરાક વધારે થઈ જાય છે, કે એટલી બધી વાતો ન થાય. મારા શ્રી તો વાતને જાણતા જ હતા પણ સ્વામીને એકલા બોલાવીને ન કીધું, કારણ કે એને ખબર હતી, એ તો જાણે હું જાણું, એ જાણે એ જાણે હું જાણું, પણ સ્વામીના માધ્યમથી બીજા ઘણા બધા મારની સ્વરૂપરી ઉપાસના દડ સમજી શકે. એટલે સભા જ્યારે ભરાણી એ વખતે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદ મારે કીધું કે સ્વામી, કેટલાક સંતોની ફરિયાદ છે, તમે જે વાતો કરો છો એ જરાક વિશેષ લાગે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, બાપજી હું ક્યાં ખોટું કહું છું, મહારાજ જેવા છેવા કહું છું. ત્યારે એક સાધુભાઈ થઈ બીજા એ જે ઉપાસના જઈને દ્રઢ નહોતી, એ કે પણ શાસ્ત્રમાં આવી વાત ક્યાં મળતી આવે છે અને મહારાજ આવું ક્યાં કીધું છે. અને એ વખતે એક હિન્દુસ્તાની સાધુ હતા તત્વાનંદ સ્વામી, એ ઊભા થઈ ગયા. અને ઊભા થઈ અને જે ઉપાસનાનું ખંડન કરી એ સાધુને કે, બેટે કે બાપ, તેરા ગામમાં રહેકર સ્વામિનારાયણને 6 માસ તક ક્યાં બાત કી થી. ભુજમાં તેરા નામનું ગામ અને ન્યા મારા 6 મહિના સુધી સર્વોપરી ઉપાસનાની બઘડાટી બોલાવી દે. તેરામે રહેકર સ્વામિનારાયણને ક્યાં બાત કી થી. ત્યારે ઓલા સાધુ કહે કે એ તો એ વખતે એવું પ્રકરણ હતું એમ સર્વોપરી ઉપાસનાની વાતો કરવાનું. ત્યારે તત્વાનંદ સ્વામી કહે, બેટે કે બાપ, આજ્ઞા કા પ્રકરણ હોતા ઉપાસના કા નહીં. અને આટલા શબ્દ સાંભળતાની સાથે અયોધ્યા પ્રસાદ મારા તાળીઓની ગગડાટી બોલાવી, આરે સંતોએ તાળીઓની ગગડાટી બોલાવી. અને અયોધ્યા પ્રસાદ મારે કહે, સ્વામી તો આવી જ વાતો કરશે, જેને પોહાય સભામાં આવજો, ન પોહાય કાલથી નહીં આવતા, વાતો આવી જ થશે. અન ભક્તો આવી વાતો જ્યારે થઈ ને ત્યારે સ્વામી વાતોમાં લખ્યું, અરે વડતાલમાં ચાર મહિનાની છાવણી કરાવી. કેટલા મહિનાની? ચાર મહિને, સાડા ચાર મહિનાની છાવણી કરાવી. આ અગિયાર દાડામાં હચમચવા મળે, એ ચાર મહિનાની છાવણી હોય તે દાડે આવી પ્રવૃત્તિ નહોતી માણસોને. આજે એવા ભક્તો હોય, મનમાં એમ થાય કહો એવો ટાઈમ મળે, પણ સહજ છે, ધંધા બિઝનેસ એવા હોય જેથી કરીને હવે ટાઈમ ન મળે, પણ ત્વરા તો આજે એવી હોય. એ ચાર સાડા ચાર મહિનાની છાવણી જોરદાર થઈ તો સ્વામી કે જે બબે ટંક ખાવા મીડ્યા હતા, જુદું જુદું જમવા મીડ્યા હતા, અરે પથ્થરની અંદર આમ તેમ કરવા મીંડ્યા હતા, ઝાઝા કપડાં રાખવા મીંડ્યા હતા, પદાર્થ રાખવા મીંડ્યા હતા, ચાવીઓ રાખવા મીંડ્યા હતા, કબાટ રાખવા મીંડ્યા હતા, પણ ચાર મહિના છાવણીમાં બઘડાટી બોલાવી, સ્વામી કે કબાટ નીકળી ગયા, ચાવીઓ નીકળી ગઈ, અરે જુદું જુદું જમવાનું નીકળી ગયું, બે ટાઈમ નીકળી ગયું. અને સ્વામી કે ગઈઢા ગઈઢા ધારણા પાણા મીડ્યા કરવા, ધારણા પાણા મીડ્યા કરવા. ભક્તો શબ્દ જ કરી શકે, યાદ રાખ, શબ્દ જ કરી શકે, કથા જ કરી શકે, કથાથી જ નિર્માણ થાય. કથા વિને નિર્માણ ન થાય કોઈ દાડો, કથા વિને નિર્માણ. આ કથા વિને હવેલીઓ તૈયાર થાય, યાદ રાખો, કથા વિને હવેલીઓ તૈયાર થાય, બહુ માળી બિલ્ડિંગો તૈયાર થાય. કથા વિના કદાચ હું તો કહું મંદિરો નિર્માણ કદાચ થઈ જાય, પણ કથા વિના પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામીનું સ્વરૂપ સર્વોપરી છે, એ નિર્માણ કોઈ દી ન થાય. માટે બધું કરવું, આ સત્સંગ બધું કરવું પડે ભક્તો, મંદિરો કરવા પડે, હરિભક્તોને ઉતારે વ્યવસ્થા કરવી પડે, સંતોના સભા મંડળ બધું કરવું પડે, પણ કથાને ભોગે કાંઈ નહીં. કથા જિંદગીમાં કોઈ દી ગૌણ ન થવી જોઈએ. જેના જીવનમાં કથા ગૌણ થાય, યાદ રાખજો એના જીવનમાં સફાયો બોલી જાય, સફાઈ બોલી જાય. યાદ રાખજો આ લોકમાં રહે એટલે બધું કરવું પડે, પણ જેના જીવનમાં કથા ગૌણ થશે ને રૂપિયો પ્રધાન થશે, અને જેના જીવનમાં રૂપિયો પ્રધાન થાય, ત્યાગીની હું વાત કરું, તમને રૂપિયો પ્રધાન થાય ને તો તમારું નખો જ કાઢી નાખે, સમજાય છે? ગ્રહસ્થને એકલો રૂપિયો જ દેખાવા માંડે, એનું નખો જ નીકળી જાય, તો જે દાડે સાધુની દ્રષ્ટિ રૂપિયા પર પડે ત્યારે સાધુમાં શું બચે તમે વિચારો? કાંઈ ન બચે, એકલો રૂપિયો જ બચે, બાકી બધું વિદાય લઈ લે. માટે જિંદગીમાં ક્યારે પદાર્થ પ્રદાન ન કરવો હોય, રૂપિયો પ્રદાન ન કરવો હોય, બીજું કાંઈ પ્રદાન ન કરવો, એક મહારાજને પ્રદાન રાખવા હોય તો કથા, કથાને કથા જ કરવી પડે. કથા વાર્તા વિના કોઈ દી નિર્માણ ન થાય. અદ્ભુત સ્વામી કહે છે, સ્વામી કે જાણપણા રૂપે વર્ત્યાનો શ્રી હરિજીનો મહિમા સમજાનો અતિ આગ્રહ રાખવો. તે ક્યાં આગ્રહ રહે, કેમ આગ્રહ રહે, ક્યાંથી આગ્રહની તૃપ્તિ થાય? કથામાંથી. મારીની મોટે ક્યાં સમજાય? કથામાં. ને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને શ્રીજીને ભજવા, પણ બગડેલ થઈને ન ભજવા. શુદ્ધ બ્રહ્મરૂપ થઈને શ્રીહરિને ભજવા, પણ બગડેલ થઈને ન ભજવા. શુદ્ધ બ્રહ્મરૂપ, ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, એથી કે પર થઈ આત્મરૂપ બની સ્વામી કે મારને ભજવા, બગડેલ થઈને ન ભજવા. કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ એની અંદર આધીન બની, એના સંકલ્પ, એની ઝંઝટ, એને કહેવાય બગડેલ. એવા બગડેલ થઈને ભગવાન ભજવા નહીં. મહારાજ કે નાય ધોઈને પૂજા કરી, એ શબ્દને ફેરવો મહારાજ. મારે શું, નાય ધોઈને પૂજા કરવી, નાયા ધોયા વિના પૂજા કરવી નહીં. વચનામૃતમાં કીધું ને, મેં તમને લખાવ્યું હતું, આજ તો યાદ નથી કેટલા વચનામૃત, ઉશાણી કરો તો હાલો. તો એલા ભલામણ પમદાડે પ્રમાણ આપ્યું હતું, કેટલાની યાદ રહ્યું? નાય ધોઈને પૂજા કરવી, ઊભો થતો હતું કયો, હે જો છોકરાને તમે જોવો કેવડો છે, ડોંબિવલીમાં, હા અમદાવાદનું બીજું ડોંબિવલીનો છે, ભણે છે, પણ મોબાઈલ રાખે એમાં એકલી કેસેટ નાખી દીધી, કથા જ નાખી દીધી. તમે બધું બીજું નાખી દીધું આમાં, આજે આઠમું નવમું ભણનારના છોકરાને ખબર છે કે અમદાવાદનું બીજું એને કેટલો માર્કનો પાવર છે, એવો તમારે ચડાવવો પડશે, તેદી મેળ પડશે. લાલજી ભગત માથે ટાઇલ થઈ ગયું તો યાદ ન રહ્યું, બોલો. અમદાવાદનું બીજું છે, નાહી ધોઈને પૂજા કરી. અહીંયા સ્વામી કે બ્રહ્મરૂપ થઈ મહારાજનો મહિમા સમજો, બગડેલ થાય નહીં. શ્લોક પણ બોલ્યા, ધર્મ સ્થિતે રૂપે ગતેર બહુતા નિજૈક્યમ, ને જે સત્તારૂપ થઈને ધ્યાન કરે છે તેની જ્ઞાન વૃદ્ધિ પામે છે, ને દેહરૂપ થઈને કરે છે તેને તો ઇન્દ્રિયનું જ્ઞાન વૃદ્ધિ પામે છે. આ શબ્દ બહુ સમજાય જેવો છે. સત્તારૂપ થઈને ધ્યાન કરે તેને જ્ઞાન વૃદ્ધિ પામે છે. જ્ઞાન એટલે શું? પહેલાં જ્ઞાનનો અર્થ અહીં સમજીએ ભક્તો. જ્યાં જેવો પ્રસંગ તેવો એનો અર્થ નીકળે, જ્યાં જેવો પ્રસંગ તેવો તેનો અર્થ નીકળે. અહીંયા જે જ્ઞાન છે, આગળ જન્મુક્તા, વિદેહી મુક્તા, કેવલ મુક્તા હતા, ત્યાં જ્ઞાનનો અર્થ અલગ હતો, અહીં જ્ઞાનનો અર્થ અલગ છે. અહીંયા જ્ઞાન એટલે તમે જ્ઞાની કોને કહો ખબર? થોડા શાસ્ત્રો વાંચ્યા હોય, બે ચાર શ્લોક આવડતા હોય, એક બે વચન બતાવડે, એવો તો બહુ મોટા જ્ઞાની છે. પણ અહીંયા નિષ્કળન સ્વામીની કલમને આરે એને જોઈન્ટ શબ્દને કરવો પડશે. જ્ઞાની તો તેને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન છે. સ્વામી કે સત્તારૂપ થઈને ધ્યાન કરે તેને જ્ઞાન વૃદ્ધિ પામે છે. સત્તારૂપ રહીને ધ્યાન કરે એને જ્ઞાન વૃદ્ધિ પામે છે. શું જ્ઞાન? જે પદાર્થ જેવું છે એવું જ એને સમજે. આ જગતમાં ત્રણ જ તત્વ, ચોથું કાંઈ છે નહીં, જીવ, જગત અને જગદીશ્વર. પોતે જીવ છે, એક બાજુ જગત છે, બીજી બાજુ જગદીશ્વર છે. તો જગતમાંથી વિરક્તિ કેળવી અને જગદીશ્વરમાં વૃત્તિને જોડી દે છે. એક પરમાત્મામાં તન્મય થઈ જાય છે. કારણ શરીરને પણ ટાળી નાખે છે. કારણ શરીરને ટાળી અને પરમાત્મામાં ઓતપ્રોત થાય એને જ્ઞાની કહેવાય. સ્વામી કહે આત્મસત્તા રૂપ બનીને જે ધ્યાન કરે છે એને જ્ઞાન વૃદ્ધિ પામે છે, ને દેહરૂપ થઈને કરે છે તેને તો ઇન્દ્રિયનું જ્ઞાન વૃદ્ધિ પામે છે. અહીંયા જ્ઞાન શબ્દ તો છે, ઇન્દ્રિયનું જ્ઞાન વૃદ્ધિ પામે છે ભક્તો. ઇન્દ્રિયનું જ્ઞાન વૃદ્ધિ પામે કેવી રીતે ધ્યાન કરે છે? દેહરૂપ થઈને. આ શબ્દ બહુ અદ્ભુત છે. દેહરૂપ થઈને પાછું શું કરે છે? વ્યવહારનિત કરતો જોજો, વ્યવહારનિત કરતો શું કરે છે? ધ્યાન કરે છે. શું કરે છે? ધ્યાન કરે. આ વાત અને આગળ પણ ધ્યાનની વાત આવી હતી, સ્થૂળ દેહમાં ધ્યાન, સૂક્ષ્મ દેહમાં ધ્યાન અને કારણ શરીરમાં ધ્યાન. એ વાત અને આ વાત બે પાછી જોઈન્ટ થાય છે. સ્થૂળ દેહમાં ધ્યાન કરી ઇન્દ્રિયનું જ્ઞાન વૃદ્ધિ પામે છે. મતલબ કે સ્થૂળ દેહમાં રહીને ધ્યાન કરે છે પણ સ્થૂળ દેહને ટાળતો થકો ધ્યાન કરે છે. શું કરે છે? સ્થૂળ દેહને ટાળતો થકો ધ્યાન કરે છે. ઇન્દ્રિયનું જ્ઞાન વૃદ્ધિ પામે છે. માને ઇન્દ્રિયો કેમ કરીને જીતવી એવું એને જ્ઞાન વૃદ્ધિને પામે છે. શું અર્થ નીકળે? ઇન્દ્રિયોને કેમ જીતવી એવું એને જ્ઞાન વૃદ્ધિ પામે, કારણ કે સ્થૂળ દેહમાં ધ્યાન કરે છે પણ કારણ શરીર ટળી જાય એ સ્થિતિ સુધી પહોંચી શકતો નથી. પણ પહેલાં તો અહીંથી સ્ટાર્ટિંગ થાય. સ્થૂળ દેહમાં રહીને ધ્યાન થાય, ઇન્દ્રિયો કેમ જીતવી એનું જ્ઞાન પ્રાપ્ત થાય, ઇન્દ્રિયોને જીતી શકે, ઇન્દ્રિયો જીતાય. આંખ ન જોવો ન જોવે, કાન ન સાંભળો ન સાંભળે, માને ન સાંભળે ન જોવે એટલે એમાં આસક્ત ન થાય. બાકી થોડું આંખી વીંચીને પાટા બાંધી રસ્તે લાહે, દેખાવાની દેખાવાનું જ ન દેખાય. પુરુષ નારી દેખાય, નારીને પુરુષ રસ્તે દેખાય ન દેખાય. પણ દેહમાં રહીને ધ્યાન કરશે તો એ સ્થિતિ તો ચોક્કસ નિર્માણ થઈ શકશે કે એની આંખ પછી રૂપાન નારીને દેખશે તોય પણ સંકલ્પ નહીં કરે, એમાંથી આસક્તિ ટળી જાય. પુરુષે છે નારીમાં ટળી જાય છે, નારીને પુરુષમાં ટળી જાય છે. આસક્તિ ટળી જાય એટલું જ્ઞાન તો પ્રાપ્ત થશે. પણ શેનું થયું? ઇન્દ્રિયોને જીતવાનું જ્ઞાન પ્રાપ્ત થયું. ઇન્દ્રિયો જીતવાનું પ્રારંભ કાળ અહીંથી જ થશે, કારણ કે ઇન્દ્રિયો જીતાશે પછી અંતકરણ જીતાશે ને. યાદ, અંતકરણ જીતે ઇન્દ્રિયોને જ જીતાતી, ઇન્દ્રિયો જીતે અંતકરણ જીતા. ઇન્દ્રિયો જીતાશે પછી પહેલા અગાઉ જે ભરી દીધું છે ને સ્ટોક, નવું આવવાનું બંધ થાય અને ધ્યાન ચાલુ જો રહે. યાદ રહે, ધ્યાન ચાલુ રહે, બાર એ કાંઈ જોવે તો એને સંકલ્પ નથી થતો. પણ અંત્યના 15મા મહારાજ કીધું, મહારાજ કે પૂર્વે 25 જે ભોગ્યા છે એના ઘા જીવમાં વાગ્યા છે. મહારાજ કે પછી જેમ જેમ ભજન કરવા માંડે તેમ તેમ મહારાજ કે કોઈ ઘાયલ થયો હોય એને પાટો બાંધે, પણ ઘા રૂજ ઉપર આવે પછી પાટો ગોઠે, ઘા રૂજાય નહીં ત્યાં સુધી પાટો ગોઠે નહીં. એમ આને પણ પંચ વિશેના ઘા લાગ્યા છે. એ એક ઘા એ સ્થૂળ દેહમાં ધ્યાન કરશે, ઇન્દ્રિયો જીતાશે, એટલે રૂઢ શરૂ થાય. શું થાય? રૂઢ શરૂ થાય. પણ સૂક્ષ્મ દેહમાં જે ઘા છે એ ક્યારેક ક્યારેક એને ચણકા મારશે, પણ સ્થૂળ દેહમાં ઇન્દ્રિયો જીતી છે પછી એને સૂક્ષ્મ દેહમાં ધ્યાન થાય. શું થાય? પછી સંકલ્પને કેમ ટાળવા? એમ એક કામે લાગે, મહેનતમાં લાગી જાય, એ સૂક્ષ્મ દેહને ટાળી શકશે. સૂક્ષ્મને ટાળશે પછી નંબર કોનો લાગશે? કારણનો લાગશે. અને પછી કારણના પણ ભૂકા કાઢી નાખશે અને છેવટે ઈન મહારાજ બે રહેશે, બાકીનું તમામ ફના થઈ જશે. નતર આમાં તો સીધી વાત એવી લખી, સત્તારૂપ થઈને ધ્યાન કરે છે તેને જ્ઞાન વૃદ્ધિ પામે છે, દેહરૂપ થઈને કરે છે તેને ઇન્દ્રિયનું જ્ઞાન વૃદ્ધિ પામે. ઇન્દ્રિયનું જ્ઞાન વૃદ્ધિ પામે ને આપણે આવો અર્થ ન ઘટાડીએ તો જ્ઞાન વૃદ્ધિ પામે એને બદલે એનો અર્થ તેવો થાય, આંખ છે એ વધારે દુવા મહેનત કરશે. સીધો અર્થ કેવો થાય? સીધો અર્થ કેવો થાય? હે, કાનને હવે બધું સાંભળવું જ બધું બહુ ગમશે, તો મોક્ષ કેમ થાય? બે ધ્યાન કરે ને કાન વધારે સાંભળે, ધ્યાન કરે અને જીવા ઇન્દ્રિય ઠેકડા વધારે મારે તો ગજબ થઈ જાય, તો ધ્યાન કરે કોણ? હે, પણ ઇન્દ્રિયનું જ્ઞાન વૃદ્ધિ પામશે. માને ઇન્દ્રિયો કેમ જીતવી? એ દેહમાં દેહરૂપ થઈને ધ્યાન કરશે તો એટલા સુધી તો એને ફળ પ્રાપ્ત થશે. કે ઇન્દ્રિયો કેમ જીતવી એનો આઈડિયા તેને આવશે, ઇન્દ્રિયોની ચોક્કસ જીતાશે. નિયમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ, એ જેમ કઠણ છે તેમ ધર્માદિક પણ અતિ કઠણ છે. આ બધુંય યમ નિયમ આસન જેમ કઠણ છે યોગનો માર્ગ, એમ નિયમને દ્રઢ કરવા એ પણ સ્વામી કહી ગયા હાલી બકાલેની ખેલ નથી, એ પણ બહુ કઠણ છે. કારણ કે આ પાંચેય જ્ઞાન ઇન્દ્રિયો જબરી ચોર છે, એને તો જગતના પંચ વિશે જ બહુ ગમે છે. હું કહો જ્ઞાને કરીને છૂટે છે, બાકી એવું થોડું છે કે આપણે બજારના શિખંડ નથી ખાતા, નિત ભાવતો એવું છે, નિત ભાવતો નથી ખાતા. હે, ઇન્દ્રિયોને ગમે જ ભલા માણા, સમજાય તમને? પણ જ્ઞાન થયું, શું જ્ઞાન થયું? ભજને કરીને, દેહના ભજન જ્ઞાન થયું, અને જ્ઞાન થયું આ મને દુઃખ દેણ છે, જ્ઞાન થયું પરિણામ આવ્યું આશક્તિ પણ ટળી ગઈ, પછી સંકલ્પ નહીં છૂટતો, થઈ જાય છે ને, એ સ્થિતિ પામી શકાય છે. અને પ્રથમ સત્સંગમાં આવે ત્યારે દેહનું માન હોય, પછી ભક્તિનું માન આવે છે, ને પછી આત્મજ્ઞાનનું માન આવે છે, ને પછી ઉપશમે કરીને શરીરનું માન ટાળે તે કયું છે? છે ત્યજ્ય ધર્મમ, ધર્મમ છે ઉભે સત્યા નૃત્ય ત્યજ્ય, ઉભે સત્યા નૃત્ય ત્યજ્ય, ત્યક્તવા એન ત્યજ્યશી તત્યજ. પ્રથમ સત્સંગમાં આવે ત્યારે દેહનું માન હોય છે, સત્સંગમાં આવે એટલે દેહનું માન. દેહનું માન એટલે દેહને સંબંધવાળી બધી વસ્તુનો માન હોય. દાખલે કે સત્સંગમાં આવે અને પ્રથમ હોય અને બહુ રૂપિયાવાળો, બહુ ધનાઢ્ય, બહુ બુદ્ધિશાળી હોય, મોટો સાહેબ અધિકારી હોય, તો એને હું આવે સત્સંગ, હું કાંઈક છું, હું હોય હું કાંઈક છું એમ હોય. અને મહારાજ એટલા માટે એને જાળવવાનું પણ કીધું, મહારાજ કે કોઈ મોટીનો માણસ આવે તો એનું સન્માન જાળવવું. કેટલા વચનામૃતમાં કીધું તમને ખબર? શિક્ષાપત્રીમાં કીધું જ છે, વિદ્વાન, બુદ્ધિશાળી, જગતમાં માને તો અમીર, એનું માન જાળવવું. કયા વચનામૃત મેં કીધું? કોઈ કહે છે? કયો? મધ્યનું 61મું. મહારાજ કે આ વ્યવહાર તો ગ્રસ્થે રાખો, ત્યાગીએ પણ રાખ્યો જ જોશે. હું બોલ્યા મહારાજ, ત્યાગીએ પણ રાખ્યો જોશે. શું કામ એમ મહારાજ કીધું? મારીને ખબર છે કે શરૂઆતમાં આવનારી વ્યક્તિ હજી એને તો એ જ વસ્તુમાં સર્વેસર્વ પણ મનાણું હોય. હું 50 કરોડનો માલિક માટે હું તો બહુ શ્રેષ્ઠ, એ જ મનાણું છે. હવે સીધું બિચારે એમાં એ જ છે ને, તમે એના ઉપર ઘા મારશો તો તૂટી જાય, એમ કંઈ સત્સંગ નહીં થઈ જાય, એ વયો જાહે, એનો મોક્ષ બગડશે. પણ એનું સમાન તમે જાળવશો, એ આવશે, ફાયદા ઘણા બધા થશે. એ આવશે, સત્સંગ મોટી મોટી સેવા કરશે, મોટી સેવા કરશે તો સત્સંગના દિવ્ય કાર્યો થશે, જેને કારણે નાના માણસ ઉપર ભારણ નહીં આવે, તો નાના માણસ ઉપર બી નહીં આવે, ને તો વારવાર એની પાસે ઉઘરાણ કરી રાખું, એ બીજા મોટી જાય સત્સંગી, એટલે એને સત્સંગ વધશે. અને આનું ધન સત્સંગમાં કામ લાગશે અને જીવનું રૂડું થશે. અને પછી સત્સંગમાં આવતા આવતા કથા વાર્તા સાંભળશે એટલે દેહનું માન ટળી જશે. માને મારું સમાન જળવાવું જોઈએ, આવો છું કરોડોપતિ, અબજોપતિ, આવો મોટો અધિકારી સાહેબ, બધું માન એનું ટળી જાય છે. સત્સંગમાં પ્રથમ શેનું માન હોય? દેહનું માન. સત્સંગ પ્રથમ આવે ત્યારે દેહનું માનવું છે, પછી ટળે, પછી ભક્તિનું માન આવે છે. શેનું માન આવે? ભક્તિનું માન. હું તો આમ પૂજા પાઠ કરું છું, હું આવડો મોટો હરિભગત, આવડો મોટો વિદ્વાન આમ છે, તોય હું આટલી ભક્તિ કરું છું, હું આમ કરું, એનું ભગવાન સંબંધી ક્રિયાનું માન આવે છે. ભક્તિ માને અહીંયા ભગવાન સંબંધી ક્રિયાઓનું માન આવે છે કે મેં આટલા સત્સંગને માટે વાપરી નાખ્યા, મેં આટલા હરિભક્તની સેવા કરી વગેરે વગેરે. ભક્તિનું માન એને, નહીં કે ફક્ત માળાનું. સમજાણું? ભગવાન સંબંધી પ્રત્યેક ક્રિયાનો એને દેહમાં ટળી ગયો એને માન આવે છે. પછી આત્મજ્ઞાનનું માન આવે છે. પછી શું થાય છે? એ ક્રિયા કરતો 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 ગમે એમ જાણે કે જાણે ઠાકોરજીની અંદર જોડાણો, એટલે વૃત્તિઓ પાછી વળી, ભગવાનમાં સુખ મનાવણું, ભજન વધાર્યું, જગતના સંકલ્પ વિકલ્પ જે થતી ટળી ગયા. સંકલ્પ વિકલ્પ, એટલે એને માન આવે છે કે મને એક પણ દોષ પીડતો નથી. શું થઈ જાય? મને એક સંકલ્પ ઉઠતો નથી. એ શું થયું? એ સંકલ્પ, એક સંકલ્પ ઉઠતો નથી. સંકલ્પ બીજા બંધ થઈ ગયા, પણ માનનો તો ટાટક્યો. એને શેનું માન આવે છે? આત્મજ્ઞાનનું માન આવે છે. ને પછી ઉપશમે કરીને એ સર્વનું માન ટાળે છે. એ માન કેમ ટળે? તો પછી ધ્યાન ભગવાનનું જ્યારે કરવા લાગે, ધ્યાન કરતા કરતા સ્થૂળમાં, સૂક્ષ્મમાં અને કારણમાં ધ્યાન અડે. હવે કારણમાંથી બોહાય ઉજાડવું હોય નહીં, પણ મૂળિયાત કપાઈ જાય, પછી ક્યાંથી કૂપણ ફૂટવાની હતી, પછી એનું તમામ માન ઓગળી જાય છે. ત્યાં શ્લોક છે જે ત્યજ્ય ધર્મમ ધર્મ ચ ઉભે સત્ય નૃત્ય ત્યજ્ય, ઉભે સત્ય નૃત્ય ત્યક્તવા એન ત્યજ્યશે તત્યજઃ. આ રીતિ છે. કેવી રીતિ છે? તો ફરીને આપણે જરાક આજ તો આપણે શું છે ખબર તમને? આજ શું છે? ઠાકોર થાળ, એટલે બીજી ચિંતા તો નથી, 5-10 મિનિટ થાય વાત પૂરી કરી દઉં ને. બહુ સરસ અહીં કઈ પહેલી જ વાત ફરીવાર પાછી આ શ્લોક મેં જ બતાવે છે કે પહેલા દેહનું માન હતું, અહીં શું કીધું? અધર્મનો ત્યાગ કરવા માટે, અયોગ્ય સંકલ્પનો ત્યાગ કરવા માટે શું કરવું પડે? ધર્મ સંબંધી સંકલ્પ કરવા પડે. અયોગ્ય અશુભ સંકલ્પને ટાળવા માટે શુભ સંકલ્પ કરવા પડે. જેમ દેહનું માન હતું એ અશુભ હતું, એને ટાળવા માટે સત્સંગની પ્રવૃત્તિમાં જોડાણો, ક્રિયામાં જોડાણો, એટલે ઓલા સંકલ્પ બંધ થયા ને આ સંકલ્પ એને શરૂ થયા. અશુભ બંધ થયા, શુભ શરૂ થયા, પણ એટલે અટકવાનું નથી. બહુ સરસ કહે. અશુભને ટાળવા માટે શુભ સંકલ્પ કરવા, અને પછી એક દિવસ એવો આવવો જોઈએ અશુભે ટળી જાય અને શુભે ટળી જાય. ધ્યાન ક્યારે થાય? અશુભે ટળે અને શુભે ટળે. સ્વામી કે અશુભથી સિદ્ધું ધ્યાન સુધી જવું કઠણ છે. અશુભને ટાળવા માટે સત્સંગની સેવામાં, ભક્તિમાં એવું ઓતપ્રોત થઈ જવું કે જેને કારણે ઓલા ટળે, તે માથાભારે ઓલા છે. આ નથી કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહમાંની કેવા છે? માથાભારે, માથા વિનાને ખવી જ જેવા છે. એ એક ફીર હટી ગયા, એ હટ્યા પછી તો શુભ સંકલ્પ કર્યા. શુભ સંકલ્પ, મંદિરની સેવા કરી, આ કરવી તે કરવી. હવે તમે ધ્યાન ભજન બેહો અને વિચાર કરો, એ નથી કરો, હું તો આત્મા છું, બ્રહ્મ છું, જરાય કઠણ પડશે. ફાટ દની વિરામ પામી જાય અને પછી ભગવાનનું ધ્યાન થાય. એટલે બહુ સરસ અદ્ભુત સ્વામી વાત કહે છે. માટે અસત્ય સંકલ્પ થાય તો સત્તારૂપે થઈને ટાળવા, ને નિયમ વિચાર તથા ઉપશમે કરીને સ્થૂળાદિકનું માન ટાળવું, ને જુવાનને તો યુક્ત ભોજન કરવું, ને નવધા ભક્તિ આળસ મેલીને કરવી. બહુ સરસ શબ્દો સ્વામીનો. સ્વામી કે નિયમ વિચાર ને ઉપશમ, એક તો પંચવર્તમાનની મર્યાદામાં રહેવું, સતત હું કોણ છું ને કોનો છું વિચાર કરવો, મારે ક્યાં જવું છે, મારે શું પ્રાપ્તિ કરવી છે એનો સતત વિચાર કરવો, અને પછી ધ્યાન કરવું, ઉપશમ ધ્યાન કરવું, જેણે કરીને સ્થૂળ આદિકનું માન. સ્થૂળ આદિક એટલે બધું, સ્થૂળ આદિ, સ્થૂળનું ટળશે, પછી સૂક્ષ્મનું ટળશે, ને પછી કારણ પણ ટળી જશે. માન ટાળવું, ને જુવાનને તો યુક્ત ભોજન કરવું, નવધા ભક્તિ આળસ મળીને કરવી, ને ઉપશમનો અભ્યાસ પ્રમાદ મૂકીને ક્રિયા કરવો, ને સત્પુરુષનો સંગ રાખવો, ને માંદા ને વૃદ્ધને તો યુક્ત આહાર, ઉપશમ અને સમાગમ કરવો. શું કીધું? જુવાનને તો યુક્ત આહાર કરવો અને નવધા ભક્તિ કરવી, યુક્ત ભોજન, નવધા ભક્તિ આળસ મળીને કરી. યુવાનને સ્વામી છે ને, મેં તમને એક દી કીધું કાલ કે પમદી કીધું, આ સ્વામીની વાતો છે ને એ વચનામૃતનું ભાષ્ય છે. શું છે સ્વામીની વાતો? એટલે વચનામૃતનું ભાષ્ય છે. ભક્તો યાદ રાખજો, ખાલી વાત તો થાય મહારાજ, બહુ મોટા બહુ મોટા વાત થાય, પણ વાત જ્યાં સુધી ભજનમાં નહીં પરણમે ત્યાં સુધી મોજ છૂટશે નહીં. સ્વામી કે મોજ છૂટવા માટે આ પણ બહુ જરૂરી. શું જરૂરી છે? ને તો સ્વામી એકલી ઉપાસની વાતો ન કરે જાત, એકલી ઉપાસના ન કરી, સાથે હું કીધું યુક્ત આહાર, નવધા ભક્તિ, યૌન અવસ્થા વાળાને ખાસ કરવી, ગ્રસ્તો ભક્તો માટે છે, પણ ત્યાગીને તો આ વસ્તુ જીવનની અંદર ચરિતાર્થ કરી નાખવી પડે. ચરિતાર્થ વચનામૃતમાં પણ મહારાજ આ જ વાત બતાવી. કયા વચનામૃતમાં કીધી? કોણ કહે છે? યુક્તાહાર, નવધા ભક્તિ, એ જ ત્યાગાશ્રમમાં પાર પડે, ને તો ગૌરધન જેવો સમાધિ નિષ્ઠ હોય તો એને માથે વિઘન છે. કહી દો, કોઈ કહેશો? કોઈ કહેશો? કોણ સંતો પાર્ષદોમાં કોણ કહે છે? કયો મેહુલ ભગત? સરસ. અંત્યનું છે તમને કોની ખબર નથી ને? લખી લો, લખો અંત્યનું 32મું વચનામૃત. યુક્ત આહાર અને નવધા ભક્તિ વિના યુવા અવસ્થામાં પાર ન પડાય. તમને કહું છું યુવાનોને, જો સત્સંગમાં નિર્વિઘ્ન પાર ઉતરવું હોય, ખુમારીથી જીવવું હોય, એને યુક્ત આહાર કરવો જ પડે. યુક્ત આહારની ક્યાં કરો? હોટલ એકે ભાડી ન મૂકે એમ યુક્ત આહારની ક્યાં કરો? હે ભક્તો યાદ રાખજો, બહુ આમ આમ ટોપ લેવલ ઉપર જોવા જાય ને ત્યારે ખબર પડે, એ હોટલ ભાડી ન મૂકતો એને વળી ક્યાં ધ્યાનને લેવા દેવા? હે કહો, આ તો એ ફલક ઉપર જવું હોય જ્યાં સદગુરુ રે ગોપાળન સ્વામી બેઠા, ગુણાતીતાનું સ્વામી બેઠા, દાદા ખાચર ને પરુદવા બેઠા છે, એ ફલક જેને પ્રાપ્ત કર્યું એને માટેની વાત છે. બાકી હજી બે ચાર ફેરી ધક્કો ખાવામાં જેને ડિસ્ટર્બ નથી લાગતી એને કાંઈ વાંધો નથી. જેને એ લેવલ પગવું છે, યુક્તાહાર, ગ્રસ્ત હોય તો યુક્તાહાર, અને નવધા ભક્તિ કરવી, આળસ મેલીને કરવી, ને આળસ મેલીને કરીને ઉપશમનો અભ્યાસ પ્રમાદ મૂકીને કર્યા કરવો. આળસ મૂકીને શું કરવું? આળસ મૂકીને સ્વામી કહે નવધા ભક્તિ કરવી, અને આળસ મેલીને અનુસંધાન રાખવું, ભોજન આળસમાં વધારે નથી જાય. નવધા ભક્તિ આળસ મૂકીને કરીને ઉપશમ પ્રમાદ મૂકીને કરવો. યાદ રાખજો, નવધા ભક્તિ કરી, નવધા ભક્તિમાં સેવા વગેરે વગેરે બધું આવી જાય. સ્વામી કે આળસુ માણસ સેવામાં ન જોડાય, બાના કાઢે ગમે એમ છટકી જાય, એ માળાવાળા ન ફેરવે, એ કથા બથામાં ન બેહે, સમજાણું, એ ગમે એમ છટકી જાય આળસુ માણસ. પણ સ્વામી કહે ફક્ત આળસ છોડશો એથી કરીને આળસ મૂકશો નવધા ભક્તિ થશે, પણ ઉપશમ તો પ્રમાદ મૂકશો તેથી થશે. સમજો, ઉપશમ તો પ્રમાદ મૂકશો તે. પ્રમાદ કોને કહેવાય? કોને ખબર? કરવાનું ન કરે, ન કરવાનું કરે, અને શું કહેવાય? પ્રમાદ. મહારાજે બહુ સ્પષ્ટ કીધું, મહારાજ કે ભગવાનનો ભક્ત હોય એ આળસ અને પ્રમાદ જો ન છોડે તો એને પણ મોક્ષમાં જબરજસ્ત વિઘ્ન છે. એમ મારા વચનામૃતમાં કીધું. ક્યાં વચનામૃતમાં કીધું? ઉશાંગળી કરો જી. કેટલા જણા છે? એક, બે, ત્રણ, છે કોઈ? ઓલી બાજુ ચાર. આમાં કેટલાક છે? આળસ અને પ્રમાદ મૂકીને સારંગપુરનું હવત કહી દો. ભાઈ તને હજી ક્યાં બોલવાનું કીધું? તો ધીરો ન ખમ્યો કે આ બધાને બોલાવવાના બરાબર તાવવાના હતા. સારંગપુરનું 14મું. કેટલામું? મહારાજ કે આળસ અને પ્રમાદ, ભગવાનનો ભક્ત હોય એ નોટાળે એને વિઘ્ન કરે. મહારાજ કે ભગવાનના ભક્તની વિશેષતા છે એ ધારે તો આળસ અને પ્રમાદ ટળી જાય છે. અહીંયા પ્રમાદ યાદ રાખજો, નવધા ભક્તિમાં આળસ ટાળવાનું કીધું, ઉપશમમાં પ્રમાદ ટાળવો. કારણ કે પ્રમાદ એટલે ન કરવાનું કરે, કરવાનું ન કરે. આ આ આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું, સત્સંગ મળ્યો, હવે પરમાત્મામય જીવન બની જવું છે એવું ન કરે, અને હાવ જગતની અંદર ઓતપોત રહે, જગતના વ્યવહારોમાંથી બહાર જ ન નીકળે, ભજનની ખબર ન પડે, વચનામૃત વાંચવાની ખબર ન પડે, પૂજાપાઠની ખબર ન પડે, અને માળા તો જિંદગીમાં કોઈ દી ફેરીને આંખ વીંચીને એનું કાંઈ ધ્યાન થઈ જાય? ભક્તિ થાય, ધ્યાન ન થાય. ધ્યાન તો પ્રમાદ મૂકે, કરવાનું જ્યારે લાગી જાય કરવા માટે ત્યારે ધ્યાન થાય. સ્વામી કે પ્રમાદ મૂકે ત્યારે ઉપશમે કરીને ધ્યાન થાય. ને સત્પુરુષનો સંગ રાખો અને માંદા ને વૃદ્ધને તો યુક્ત આહાર, માંદા ને વૃદ્ધને યુક્ત આહાર, માંદા ને વૃદ્ધ યુક્ત આહાર નો કરે ને, યાદ રાખજો. આ ત્યાગી માટે ખાસ લખ્યું, વૃદ્ધ વડીલ છે એ ગમે વર્તે પૈસા કોઈ કહે નહીં, વડીલ છે કહે નહીં, અને ખા ખા કરે શરીર બગડે, શરીર બગડે મન બગડે, મન બગડે એટલે મોક્ષ બગડે. બીમાર છે, બીમાર નહીં કહેવાય નહીં, બીમાર હોતો હોય ખાતો હોય પીતો હોય એમ કહેવાય નહીં, અને ક્યાંય તો પાછું શું થયું, માંદો છે તો હોખ નથી લેવા દેતા. માંદાએ પોતે સ્વયં સાવધાન બનવું પડે, શું બનવું પડે, એને કોઈ કહે નહીં પણ પોતાને અનુસંધાન હોવું જોઈએ. અને યાદ રાખજો, માંદો અનુસંધાન ન રાખે ને તો આખી જિંદગી માંદો મટે નહીં. પછી દેહનો માંદો ધીમે ધીમે કરતા મનનો માંદો થવા માંડે, અને છેવટે મોક્ષમાં જબરું વિઘન થાય. જો વૃદ્ધ અને માંદો સાવધાન ન રહે તો એને પણ યુક્ત આહાર કરવો. આ આ વડીલો છે ને, ધીમે ધીમે આહાર ઓછો કરવો. ઇન્દ્રિયો ત્યારે જીતાય, ઇન્દ્રિયો તો દુશ્મન છે અબજો જન્મની. જો તમે એમને જીક બોલાય જાવ, જીક બોલાય જાવ, આ કારણ ઇન્દ્રિયો છે ને, હા વિશેને આધીન. એક દાદા હતા, બોલો લગભગ 85 વર્ષની ઉંમર, બોલો તો ખાધા વિના ન રહે, કે ડાળિયાનો જબરો શોખ, દાંત પડી ગયા ને તે ખાંડી ખાંડીને ખાય, બોલો કેવી તૃષ્ણા. ઝાડા થઈ જાય, દિવસમાં 5 ફેર નાવા જવું પડે. પછી નાના બધા એમ કે પણ તમે આટલા બધા ડાળિયા ખાય ખા કરો, ન ખાઓ તો ભલે ને 2-4 ફેર જવું પડે, એમ હું વાંધો છે, કે જીવની તૃષ્ણા જુઓ. એટલે સ્વામી કે માંદા અને વૃદ્ધને યુક્ત આહાર કરવો, ઉપશમ અને સમાગમ કરવો. યાદ રાખ, વૃદ્ધને પણ સમાગમ કરવો, માંદાને પણ સત્સંગ કરવો, અને ધ્યાનનો ભજનનો આગ્રહ રાખવો, તો મોક્ષમાં પાર ઉતરે. એવી રીતે સ્વામી અદ્ભુત 40 વાતો બતાવી. 41મી વાત આપણે આવતીકાલે શ્રવણ કરશું.